సదానందాంబోధి స్మితరుచిరపూరణేందువదన ప్రఫుల్లాంభోజన్ సదసదృశశోభాక్షియుగ కృపాపారావార శ్రితసకలజీవాతిసుఖద మహాశ్రేయోది జయతి సహి నారాయణ సుదుర్జేయం నిత్యం వివిధ నియమాచార నిరతే రపి బ్రహ్మేశాన ప్రముఖ సుర సంఘే మహసా మనస్తత్తూర్ణం యః ప్రసవమపి కూర్వన్ శ్రితవశే నరో భాత్యజ్ఞానం దిశతు సమతిం మే హరిరస. ఓ శ్రీ పూర్ణ పురుషోత్తమ నారాయణాయ నమః. అక్షరధామాధిపతయ రాజాధిరాజాయ నమో నమః. పరాత్పరా ఆనందమూర్తయ సర్వాంతర్యామిణే సర్వప్రకాశకాయ శ్రీ స్వామి నారాయణాయ నమో నమః. కారణ కారణాయ పరమ ధ్యేయ స్వరూపాయ శ్రీ హరి కృష్ణ మహారాజాయ నమో నమః. సాధు సేవా పరాయణాయ శ్రీ సహజానంద స్వామినే నమో నమః. శ్రీ సర్జుదాసాయ నమో నమః. శ్రీ నీలకంఠవర్ణినే నమో నమః. బాలఘనశ్యామాయ నమో నమః. ఆదిగురువే సద్గురువర్యాయ శ్రీ ముక్తానంద స్వామినే, శ్రీ గోపాలానంద స్వామినే, గుణాతీతానంద స్వామినే చ నమో నమః. సద్గురు శ్రీ నిత్యానంద స్వామిని, బ్రహ్మానంద స్వామిని, కృపానంద స్వామిని, సుఖానంద స్వామిని ఇత్యాది సర్వనంద సద్భ్యో నమో నమః. మమ గురు శ్రీ రాధారమణ స్వామిని నమో నమః. సర్వధామస్త సర్వముక్తేభ్య ప్రకట సర్వసాధు హరిభక్తేభ్య నమో నమః. విక్రమ సంవత్ 2079 ఆసోవత్ અમાવાસ્યા યાને કે દિવાળી. આજે રવિવાર છે. આ સાલનો છેલ્લો દિવસ 2069ને અલવિદા કરીએ, 70ની સાલને આવકાર આપીએ. આજે નવેમ્બર 2013ની 3 તારીખ છે. સર્વાંતર્યામી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં આપણે આજે પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, તમારો આશરો રાખી તમારું ગમતું કરવા, તમારી આજ્ઞામાં રહેવા અમે કોશિશ કરીએ છીએ. અમને વધારે વધારે બળ આપજો, જેથી કરીને અમે અખંડ તમારા સ્વરૂપમાં અને તમારી મરજીમાં રહી શકીએ. આ સાલની જે કાંઈ નાની મોટી ભૂલો હોય એની ભગવાન આગળ માફી માગીએ. નવી સાલનો એવી રીતે આરંભ કરીએ કે ભગવાન શ્રીહરિને વધારે ને વધારે વાલા થઈએ. શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 22મીની અંદર આપ બધાએ સ્વખર્ચે ભાગ લીધો અને બધા જ યજમાન બન્યા છો. આ શિબિર બધાની શિબિર છે. આજે અહીંયા જે બેઠા છે એ બધાય ધન્યભાગશાળી છે. આરંભથી જ શિબિરમાં ભગવાન સ્વામિનારાયણ જાણે સાક્ષાત આપણે સૌની સાથે હોય એવો ભગવાન આનંદ આપે છે. સૌ આજે સુખેથી આંખ ઉતાવળીને કિનારે ભગવાનનું ધ્યાન ભજન કરે છે. પ્રેમથી બધાએ હળીમળીને રહ્યા છે. કોઈ કોઈનો કોઈ અવગુણ લેતા નથી, એલર્જી રાખતા નથી. પોતપોતાની રીતે સમજીને ધર્મ નિયમને પક્વ કરી ભગવાનમાં પ્રીતિ વધારે છે. બહુ મોટા સદનસીબની આ વાત છે. પરમાત્માને પામવાનું કામ એમ તો હાવ હેલું નથી, પણ આવો ભગવાન સ્વામિનારાયણે આપણને સંગ આપ્યો છે ને, આવો માહોલ સર્જી દીધો છે ને, એની વચ્ચે રાખ્યા છે, એટલે આપણને ભગવાન મળવાનું કામ હાવ હેલું થઈ પડ્યું છે. બાકી આગળના યુગમાં ઘોર જંગલમાં જઈને રાફડા થઈ જતા, વર્ષો વર્ષો તપશ્ચર્યા કરતા, તોય એના સ્વભાવ નહોતા ટળતા અને વાસનાઓ નહોતી મટતી. યમુનાજીના ધરામાં 60,000 વર્ષ તપ કરનારા પણ માછલીનો ઘર સંસાર જોઈને વળી ઊભા થતા. ભગવાન સ્વામિનારાયણની આજ બહુ જ કૃપા છે. ભલે ઘોર કળિયુગ ચાલતો, પરંતુ આપણે બધા પરમાત્માને પ્રતાપે ભગવાનમય થઈએ છીએ અને આનંદથી ભજન કરીએ છીએ. થોડી ઘણી કાંઈ પણ દેહમતી હશે, અહમતા મમતા હશે અને વિષયમાં રાગ હશે, થોડા કામક્રોધ લોભાદિક દોષો હશે, ભગવાનની વધારે વધારે આરાધના કરશું, વધારે વધારે જોર શોરથી સ્મરણ ભજનને ધ્યાન ધરશું, બધી વાસનાના પોપડા ઉખડી જશે, આત્મા ચોખ્ખો થઈ જશે અને પરમાત્માનું દર્શન થશે અને જીવનું કલ્યાણનું કામ પૂરું થશે. માટે વાલા ભક્તો, હિંમત રાખી આગળ વધીએ. શ્રીમદ શિક્ષાપત્રી ભાષ્યની કથા કરીએ છીએ. શિક્ષાપત્રી ભાષ્યને સતાનંદ સ્વામીએ રચેલ છે. એની અંદર આજ દિન સુધીના જે કોઈ શિક્ષાપત્રી ચિંતકો છે એના મંતવ્યોને પણ સામેલ કરી આપણે રૂડું વિવેચન કરીને અહીંયા વિસ્તારથી શિક્ષાપત્રી સમજીએ છીએ. કાલે આપણે 26મો શ્લોક સમજી રહ્યા. છેલ્લી આજ્ઞા હતી, લુંચા ગ્રાહ્યા ન કશ્યચિત, લાંચ ન લેવી એમ. એ બાબતે અહીંયા જેટલા બેઠા છે એમને અને જે કોઈએ નેટ દ્વારા આ બધો પ્રોગ્રામ સાંભળ્યો છે એના હૈયામાં પણ ઘણું ગૌરવ પ્રાપ્ત થયું છે. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની છાતી પણ ગજ ગજ ફૂલતી હશે કે મારા આશ્રિતોને ધન્ય છે જેઓ એ લોભને કારણે મારી આજ્ઞાને લોપી નથી, સુરવીર થઈને નીતિમત્તા અને પ્રામાણિકતાને પકડી રાખી છે, ભી મારીને સામેથી કેટલોક અણહકનો અધર્મનો રૂપિયો મળતો હોય છતાં એને ઠેબે મારી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને પકડી મૂર્તિમાં મન રાખીને ભગવાનને રાજી કરવા ઝઝુંબતા આપણા સ્વામિનારાયણના સુરવીર સત્સંગીઓને યુવાનોને મારા કોટી કોટી વંદન છે. હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. એમના જીવંત પ્રગટ પ્રસંગોને જોઈને આપણા દિલમાં પણ પરમાત્માની આજ્ઞા પાળ્યાનું બળ મળે, ખુમારી ચડે 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 એમાં કોઈ શંકા નથી. આજના યુવા પેઢીના હજી સત્સંગમાં આવીને ઉગીને હમાનમાં નથી થયા તે લોકો પણ સુરવીર થઈને લોભને લાત મારીને ભગવાન સ્વામિનારાયણની વાતને માનીને સુંદર રીતે શિક્ષાપત્રી પાળે છે. તો આપણે જૂના થઈ ગયેલા ઝાઝાવરના જામી ગયેલા સત્સંગીઓએ ગળેલા હોય તો કાંઈક સમજવું પડે કે પૈસો કાંઈ જોડે બાંધી જવાતો નથી, શેર બશેરથી વધારે ખવાતું નથી, 3x1.8થી વધારે હોવામાં જગ્યાની જરૂર પડતી નથી, જે જાય છે તે બધા ખાલી હાથે નનાનીમાં મહણિયા ભેગા થઈને રાગ થાય છે. શા માટે આપણા કલ્યાણને બગાડવા આપણે ભગવાનની આજ્ઞાને લોપીને પાપ કરવું છે. આ શિબિરમાં શિક્ષાપત્રીની કથાથી અને આજના આ શિક્ષાપત્રીને પાળનારા પ્રગટ પુરુષોના પ્રસંગોને જોઈને ખરેખર આપણા આટલામાં નહીં પણ સારા એ સંપ્રદાયમાં શિક્ષાપત્રીની આજ્ઞાને પાળ્યાનો એક નૂતન કાળ પ્રગટ થાય. સૌના દિલમાં એક બળ ને જોમ ઊભું થાય કે શિક્ષાપત્રી આજે પળે પાળવી હોય તો પળે પાળનારા પાળે છે ને આપણે કલ્યાણ જોઈએ છે તો શા માટે ન પળે ને શું કામ ન પાળવી, આવું એક વાતાવરણ હિલોળે ચડી જાય આખા સંપ્રદાયમાં. આના હિલોળા જશે, ભગવાન સ્વામિનારાયણ બહુ રાજી થશે. આ માત્ર શિક્ષાપત્રી ભાષ્યની કથા નથી, આ તો એક સુંદર મજાનો પીડિયર છે, એક સુંદર મજાનો માહોલ છે. આ એક અદભુત ગોષ્ઠી છે, એકબીજાના જીવનમાં થતા પ્રસંગોને જાણીને બળ મેળવવાનો આ ઉત્તમ કિમિયો છે. આ તો શિબિર છે ને ભાઈ, આ કઈ ઉત્સવ સમય કે રૂટિંગમાં ચાલતા પાટોત્સવ કે પારાયણ નથી કે એકબીજા મોઢા દેખાડીને વાહ વાહ કરીને ઘર ભેગા થાય. અહીં તો માણા ઘડવાનું કામ થાય છે. આ કથા મંડપ, આ કુંડલ, ઉતાવળીનો કિનારો તો માણા ઘણવાનું કારખાનું છે, મુક્તો બનાવવાનું કારખાનું છે. અહીંયા જેમ કોઈ પાણા લાવે ને એમાંથી મૂર્તિ બનાવે, એમ આપણે અહીંયા માણા લાવીને એમાંથી મુક્ત બનાવવાનો સુંદર માહોલ સર્જ્યો છે. આપણે બધાએ ભેગા થઈને ભગવાન સ્વામિનારાયણને વાલા થવાની કોશિશ કરીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્મા આપણને વધારે વધારે બળ આપે. આપણે ભગવાનને ભૂલીએ નહીં, ભગવાનની આજ્ઞા ભૂલીએ નહીં, વિશેષ વિશેષ પરમાત્માને અને પરમાત્માના લાડલા સંતો અને લાડલા ભક્તોને રાજી કરીએ. સુરવીર થઈને દેહભાવ ટાળી પરમાત્માને વરીએ, બસ એના માટે જ આપણે ભેગા થયા છીએ, અને માટે જ આ શિબિર છે. આ 22મી શિબિરે આપણે પહોંચ્યા છીએ. આમાં ઘણાય ભક્તો એવા છે કે જેણે 22 શિબિરનો લાભ લીધો હશે. દરેક શિબિરમાં અવનવા કાર્યક્રમો, અવનવી કથાઓ, નૂતન નૂતન બળ મળે એવી વાતોને, પ્રેરક પ્રસંગોને આપણે માણતા આવ્યા છીએ. અને એટલે જ આજે આપણે ઘોર કલયુગમાં અનેકવિધ વિષયોનો અને અધર્મનો ઘણો બધો ભીડો હોવા છતાં એનાથી નહીં લેપટાઈને, નહીં પડીને ભગવાનની આજ્ઞા ઉપાસનામાં અડીખમ ઊભા છીએ. એ આ શિબિરોનો, આત્મીય સ્વભાવોનો અને રૂડે રૂડા આ સંતોના પ્રસંગનો પ્રતાપ છે. આપણે વધારે ને વધારે ભગવાનના સંતો ભક્તોના યોગમાં રહેશું, સત્સંગમાં રહેશું, તો આ દુનિયાનું કોઈ પણ પરિબળ આપણને અધર્મે લઈ નહીં જઈ શકે, પાડી નહીં શકે. અવશ્ય ભગવાન સુધી આપણે પહોંચી જવાના, પહોંચી જવાના, પહોંચી જવાના. એક કામ કરવાનું, આપણે આ માહોલમાં પડ્યા રહેવાનું. ચાહે માન થાય યા અપમાન થાય, કોઈ બોલાવે યા ન બોલાવે, ખૂણો બેહવા મળે કે મોટું સ્ટેજ મળે, પણ આમાં જો રહી ગયા, ટકી ગયા, નભી ગયા, તો અક્ષરધામમાં નીકળી ગયા સમજી જાજો, બેડો પાર. આ નિભાડો જેવો છે, આ નિભાડો જેવો છે કે આમાં કોઈ આવ્યો એ પાક્યો સમજો. પછી ખૂણે નળિયું હોય કે તળિયે નળિયું હોય કે વચમાં નળિયું હોય કે ઉપર નળિયું હોય, પણ નિભાડાનું નળિયું પાકે, પાકે ને પાકે, એને તા લાગે એ પાકે. એમ આ નિભાડામાં જો પડ્યા રહેશું તો અવશ્ય એકબીજાના તાને લઈને પાકી જાશું, ભગવાન પાસે પહોંચી જાશું. વાલા ભક્તો, બહુ જ આનંદ આવે છે આ સંત સભાના દર્શન કરીને. આપ જેવા સુરવીર સન્નિષ્ઠ ભગવત ભક્તને જોઈને હૃદયમાં ઘણો બધો આનંદ થાય છે. સેવાભાવી સુંદર મજાનો સમર્પિત માહોલ ઉપસ્થિત થયો છે. અહીંયા વયોવૃદ્ધ અને યુવાનિયા પણ એવા છે. અહીંયા મોટી ઉંમરના બહેનો કે યુવતીઓ કે બાલિકાઓ કે નાના નાના ભૂલકાઓ પણ બધાએ ભગવાનના પ્રેમમાં તરબોળ થયેલા છે. હવના દિલમાં ભગવાનને રાજી કર્યાનો, પુરુષોત્તમને પામ્યાનો એક અંદરથી જ ઉમંગ છે. આવા ક્યાંથી મળે જન એકે રે નિર્મળ અંતર નિષ્કામી, કહે નિષ્કુળાનંદ વિવેકે રે બીજા બહુ હોય હરામી. એક જોવન બીજો ભૂલો એવા ભક્તોનો માહોલ મળ્યો છે. 5000 ઉપરાંત હરિભક્તો અહીંયા બેઠા બેઠા રાત દિવસ ખાઈ પીવે ને ભજન કરે છે, પણ જોવન ક્યાંય કોઈ ગંદકી કરતું નથી. કાગળિયાનો ક્યાંય કટકોય જોવા મળે નહીં. તમે આંટો માલ્યો લ્યો નદીએ ઉતાવળીને, આરે ઓલકોર રાણીકોર, નાના નાના બાળકોય પણ ચોકલેટ ખાઈને કાગળિયો ખીચામ નાખે છે, રસ્તામાં નાખતા નથી. બાકી તો હો દોઢો માણાની જાન આવી હોય ને એક રાત્રિ હોય તો હવારે તમારે ત્યાં નાકે હાથ દઈને આંટો મારવો પડે, એવું ગંદુને ખરાબ કરી જાય. ઠીક પડે એમ વર્તીને વૈયા જાય બધા. જ્યારે આપણો આ સત્સંગ ક્યાંય વચમાં થૂકે પણ નહીં, નાકઈ ખંખેરે નહીં, આવા સુંદર સત્સંગીઓ સંસ્કારીઓ ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યા છે, બસ સૌના દાસ થઈને, સૌના ગુલામ થઈને, આપણો આત્મા આપણે ભગવાનમાં જોડવો છે, જોડવો છે ને જોડવો છે. હવે ખોટી બંઠાશ પડી મેળવી છે. આજ દિન સુધી આપણે એમ સમજ્યા કે હું કઈ જેમ તેમ નથી. હવે આપણે એવું સમજવું છે કે આ કોઈ કઈ જેમ તેમ નથી. સમજ્યા? આજ દિન સુધી આપણે એમ હતું હું કઈક સમજું છું. હવે આપણે એમ સમજવું છે કે આ બધા કઈક સમજે છે. આજ દિન સુધી આપણે એમ હતું હું કઈક મહાન છું. હવે આપણે એમ માનવું છે કે આ બધા મહાન છે. બસ આત્માનો ઓગાળવો છે સત્સંગમાં. ગાંગડો નથી રહેવું હવે. ગાંગડો નથી રહેવું, ગળી જવું છે, હરીમાં ભળી જવું છે. આવું ટાણું નથી, ફેલ કરવું નથી, ફેલ કરવો. અનેક જન્મ ખોયાવણ અર્થે તેહ દેહ કાંઈ નાવા કામે, હવે આ દેહ હરી અર્થે કરી રાખવું છે અચલ તે આઠું જામે. આ નિષ્કળાન સ્વામીએ ધીરજ આખ્યાનમાં લખ્યું છે. એ પંક્તિઓને આપણે સાર્થક કરવી છે. અને મને થતી હોય એવું દેખાય છે, સાર્થક થતી હોય એવું દેખાય છે. આ અમારા વયોવૃદ્ધ સમર્પિતો આ મોટી ઉંમરે પણ જો તો ખરા આખો દિવસ પલોઠી વાળીને આમનામ બેહી રહે છે. હવે એના ગોઠણના ઓઇલિંગ હુકાઈ ગયા. આ ઉંમરે બેહી રહેવું આ રીતે આખો દિવસ એ થાય નહીં. પણ એને ભગવાનને રાજી કરવાનો ભારે ઉમંગ છે. તે દેહની તો હામું જોતા જ નથી. બોલો, કમાલ છે. સૌને ભાવથી વંદન કરું છું. ભગવાનના ભક્તો જાણીને તમને હું માથું નમાવું છું, પગે લાગું છું. તમે આજ દિન સુધી અમને ભગવાનના સાધુ માની, સારા માની, ખૂબ ખૂબ અમારી સેવા કરી છે. એ બદલ તમને પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ કહીએ છીએ. બહુ રસોઈઓ આપી છે, જોતિયા વઢાડ્યા છે, અને નાની મોટી અનેકવિધ સેવાઓ તન મન અને ધનથી ભગવાનની, ભગવાનના ભક્તની, સંતોની, સંપ્રદાયની મન મૂકીને કર્યા કરી છે. કોઈએ આ જગતમાં જામી પડવા કે સુખી થવા કે રૂપિયાવાળા થઈને દુનિયાના ભોગ ભોગવીને તાગડ ધીના કરવાનો વિચાર નથી કર્યો. હવના દિલમાં એક જ છે કે આપણે બસ સ્વામી નારાયણના છીએ, આપણે આ દિવ્ય સત્સંગના છીએ. આપણને જે કાંઈ પુરુષ પ્રયત્ન કરતા મળે તે બધું ભગવાન અને સંપ્રદાયને અર્થે વપરાય, કોઈ ગરીબને માટે વપરાય, જરૂરિયાતમંદોને ઉપયોગમાં આવીએ. બસ એવી રીતે જીવીએ કે બીજા લોકો આપણને જોઈને કંઈક પ્રેરણા મેળવે અને એ પણ અનેકના કલ્યાણને કરનારું જીવન જીવવા માંડે. આવા ઉમંગ સાથે હજારોની સંખ્યામાં ઉપસ્થિત આ દિવ્ય અલૌકિક માનવીય ઘેરો, ખરેખર માનવીય ઘેરો નથી, આ તો મુક્તોનો ઘેરો છે. આ તો લીલીછમ વાડી છે સ્વામિનારાયણની. એ આ સ્વામિનારાયણની લીલી વાડી છે. આમ જોવા, આમ એક જુઓ ને બીજો ભૂલો, એવા મુક્તો બેઠા છે. વાલા ભક્તો, ખૂબ ખૂબ આનંદ થાય છે મને જ્યારે જ્યારે શિબિર હોય ને તમે બધા આવો ને, તો એમ થાય કે તમને બધાને અહીં બેઠો બેઠો જોયા કરો. આપણે કેટલામો શ્લોક આવ્યા? બસ 27. અમેરિકાના ભાષામાં 27 અને ઇંગ્લેન્ડની ભાષામાં 27. ઓકે, પહેલા શ્લોકનું ગાન કરશો. ચોર પાપી વ્યસની નામ,
ચોર પાપી વ્યસની નામ,
સંગ પાખંડી નામ તથા,
સંગ પાખંડી નામ તથા,
કામી નામ ચન કર્તવ્યો,
કામી નામ ચન કર્તવ્યો,
જનવંચન કર્મણામ,
જનવંચન કર્મણામ,
જનવંચન સંગ પાખંડી નામ તથા,
સંગ પાખંડી નામ તથા,
કામી નામ જન કર્તવ્યો,
કામી નામ જન કર્તવ્યો,
કામી નામ જન કર્તવ્યો. આ શ્લોકમાં ભગવાન શ્રી હરિએ છ વ્યક્તિઓ લખ્યા છે અને એનો સંગ નહીં કરવો એમ આપણને આદેશ કર્યો. એક ચોર, બીજો પાપી, ત્રીજો વ્યસની, ચોથો પાખંડી, પાંચમો કામી અને છઠ્ઠો કિમિયા આદિ ક્રિયાએ કરીને જનનો ઠગનારો, ચીટિંગ કરનારો. આ છ પ્રકારના જે મનુષ્ય છે તેમનો સંગ ન કરો. મુક્તાનંદ સ્વામી કે ઇન ષડ વિધ કે મનુષ્ય મે અધર્મ રહત અભંગ. ભગવાને આનો સંગ નહીં કરવાની શા માટે વાત કરી? તો કે આ છ પ્રકારના માણસોમાં અધર્મ રહે છે. હા, ટળ્યો ન ટળે એવો અભંગ અધર્મ રહે છે. મમ આશ્રિત જન માત્ર તેહી કબૂ ન કરનો સંગ. માટે મારા આશ્રિત માત્ર એ આવા છ પ્રકારના અધર્મી માણસનો સંગ કરવો નહીં, એવાનો કોન્ટેક રાખવો નહીં. વાલા ભક્તો, આ 27મો શ્લોક અને એના પછી જે આવે છે ને 28મો શ્લોક, એ બંનેમાં સંગ શુદ્ધિ બતાવી છે. શું બતાવ્યું છે? સંગ શુદ્ધિ. આમ તો આ બધા શ્લોકો જે આવી રહ્યા છે એ બધા સંગ શુદ્ધિના જ છે. હવે અત્યારે જે 27મો શ્લોક આપણે વાંચીએ છીએ તે જગતનો કુસંગ છે, અને પછીનો જે 28મો શ્લોક આવે છે એ સત્સંગનો કુસંગ છે. બે કુસંગ જ છે. પેલા છ પ્રકારના માણસની વ્યાખ્યા કરી જઈએ. ઓકે, ચાલો. ચોર કોને કહેવાય? આપ્યા વિના પારકીય દ્રવ્ય લઈ લે એનું નામ ચોર. દ્રવ્યથી બધી વસ્તુ સમજી લેવાની. છાનું માનું બીજાનું લઈ લે વસ્તુ કે પૈસા કે કાંઈ પણ, એને કહેવાય ચોર. અને ડાકો કોને કહેવાય ખબર છે? તમારી સામે જ તમારું લઈ લે, એ છાનું માનું ન લે, એ લૂંટારા કહેવાય. હા, તમે ઉભાવન ગન છાતીએ રાખીને બધું લઈને ઉયા જાય એને ચોર ન કહેવાય, એને શું કહેવાય? લૂંટારા. ચોર માન લૂંટારામાં એટલો ફેર, છાનું માનું લઈ લે એ બધા ચોર, અને આપણે વાળીએ એમ આપણને કઈને જ લઈ લે એ લૂંટારા. ચલો, પાપી કોને કહેવાય? તો કે પ્રાણી હિંસા આદિ પાપ કર્મ વાળા. પ્રાણીની હિંસા વગેરે પાપ કરનારા હોય પાપી. તો વ્યસની કોને કહેવાય? તો કે મુગરિયા કરવા, પછી સ્ત્રીનું જેને વ્યસન છે, દારૂનું વ્યસન છે, અફીણનું, જુગારનું, ભાંગનું, તમાકુ આદિ વસ્તુનું ન એના વિના રહેવાય એવી રીતનું જે બંધન, એને કહેવાય વ્યસન. આ બધા વ્યસની. પછી પાખંડી કોને કહેવાય? પાખંડી એટલે વેદ શાસ્ત્ર વિરુદ્ધ આચરણો કરનારો, એને પાખંડી કહેવાય. કામી એટલે અતિ સ્ત્રી લંપટ, પર સ્ત્રીનો ઈચ્છક, એને કામી કહેવાય. પછી ઠગ કોને કહેવાય? તો કે કિમિયાદીથી લોકોને છેતરનારો. આડીઅવળી વાતો કરી, ગડબડ કરી, લોકોને છેતરે, એને કહેવાય ઠગ. આ છ પ્રકારની આપણે ટૂંકી વ્યાખ્યા કરી. ઠગમાં માચા ખાચરે કિમિયાવાળાને ભગાડ્યો હતો. મધ્યના 38ના વચનામૃતમાં એક વાત આવે છે, ભગવાન સ્વામિનારાયણે પોતે માચા ખાચરના ભર સભામાં વખાણ કર્યા હતા. કારિયાણીના માચા ખાચરને ધન્યવાદ છે કે તેઓને જ્યારે સત્સંગ નહોતો થયો અને એ પોતે માર્ગીના પંથમાં હતા, અને એ વખતે એમની પાસે કોઈ કિમિયાગર આવેલો અને એમણે એમ કહેલું કે બાપુ બાપુ, તમને શેને તાંબામાંથી રૂપું કરતા શીખવાડું અને રૂપામાંથી હોનું કરતા શીખવાડું. આ વિદ્યા હું કોઈને શીખવાડું નહીં, પણ તમે સદાવ્રતી છો ને, બધાને જમાડો છો ને, બહુ પરોપકારી છો, એટલે મને એમ થયું કે તમને આ વિદ્યા શીખવાડું ને પછી તમે તમારે ધબધબાવીને દાન ધર્માદા કર્યા કરો. એ વખતે દરબાર માચા ખાચરે એમ કીધું, ગામબારો નીકળે, અરે બાપુ, પણ હું તો પરોપકાર નું કામ કરવા તમને આ શીખવાડવાનું કઉ છું, તમે ભલામણ આમ કાં કરો? તો કે ઉભો થા, નીકળ, લાકડી લીધી હો, કાઢી મેલ્યો. અને પછી જે ઈ બોલ્યા ને એ વાત બહુ મને ગમી, બહુ ગમી. એને એમ કીધું કે અમારે એક ભગવાન નું કામ છે, બીજા કોઈનું નહીં. આવું કહી દીધું. બોલો, નીકળ. અમારે આવા છે ને કિમિયા ફિમિયા શીખવા નથી. લ્યો, માજા ખાજર માંથી આપણે બધાએ ખૂબ બળ લીધા જેવું છે. એ પોતે આવું ટીખળ કરવા આવ્યો તો આમ તો છેતરવા જ આવ્યો હતો, પણ માચા ખાચર નો છેતરાણા. કેમ જે એને હરામનું લઈ લેવાનો લોભ નહોતો એટલે શું કામ છેતરાય? જે માણસ કોકને છેતરવા જાય છે એ જ છેતરાઈ જાય છે. અને સાચો સત્સંગી એને કહેવાય, એ કોઈને છેતરે નહીં. અરે છેતરે નહીં એવું નહીં, પરંતુ પોતે છેતરાય પણ નહીં. ન છેતરે ન છેતરાય એને સાચો સત્સંગી કહેવાય. છેતરાતો ન હોય પણ જો બીજાને છેતરતો હોય તો એ સાચો સત્સંગી નહીં, બરાબર પાકો નહીં. અને સાંભળી લેજો, બીજાને છેતરતો ન હોય પણ પોતે જ્યાં હોય ને ભોળપણમાં છેતરાઈ જતો હોય તોય પાકો નહીં, થોડો કાચો સત્સંગી કહેવાય. સાચો હશે તોય પણ કાચો. પાકો સત્સંગી તો એ જ કે ન છેતરે અને ન છેતરાય. અને ભગવાનની આજ્ઞાને જે સંભાળીને એ પ્રમાણે જ જીવન જીવે, એ કોઈ દી કોઈનો છેતરાયો પણ છેતરાય નહીં. બોલો, અદભુત વાત છે. આવા ઠગ બધા જ્યાં હોય ના જગતમાં રખડતા હોય. ખીમા ડોબરિયા હતા ને, એમના પત્નીની આગળ ઓલા નથી ટીપણું લઈને બ્રાહ્મણો નીકળતા. કોક બ્રાહ્મણ આવ્યો અને આ બેન છે તે વાંસળી ધારે દરણું જોતા હતા, ત્યાં આવીને કહે છે કે બેન, તમારા પતિના માથે 7.5 હાથની પનોતી છે. હવે આ તો સત્સંગી હતા. તે બેન દાંત કાઢતા કાઢતા કે, તે ભૂદેવ, એવી પનોતી હોય તો થાય હું? તો કે, પનોતી નહીં પ્રતાપે, તમારા પતિને ગામતરા કરવા પડે. આ ગામથી પહેલે ગામ ને પહેલે ગામથી પહેલે ગામ આટા માર માર કરવા પડે. ત્યારે સત્સંગી બેન દાંત કાઢતા કાઢતા કે, પનોતી તારે માથે છે બ્રાહ્મણ. અરે બેન, એવું કેમ કહો છો? એટલા માટે કે મારો પતિ તો બાજરાના બે રોટલા ને માખણનો મોટો લોંદો ને ઢેફું મોટું ગોળનું ખાઈ અને મેળી માથે હુતા હુતા લેર કરેશ, અને ગામતરા તું કરેશ, ટાંગા તું તોડેશ આ ગામથી ઓલે ગામ, એટલે પનોતી તારે માથે છે. અમે તો ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે સુખિયા છીએ, બીજું ઘર ગોટ. બોલો, લ્યો, આનું નામ સત્સંગી, છેતરાય નહીં. વાત એમ છે, હવે જો ભાઈ વ્યસનીની વાત કરીએ, મૃગિયા સ્ત્રી દારૂ અફીણ જુગાર ભાંગ તમાકુ આદિ આદિ વ્યસનીની વાત તો આમ તો છે ને 18 પ્રકારના વ્યસન કહેવાય, એ બધું 18મા શ્લોકમાં કીધું છે. હવે એક વાતની સ્પષ્ટતા કર દો, આ 6 પ્રકારના માણસનો સંગ આપણે ન કરાય પછી એવું કહેવું પડે ખરું કે એ 6 પ્રકારના આપણે રહેવાય કે થવાય? ચોરનો સંગ ન કરાય તો ચોરી કરાય? આ બધું સમજી જાઓ ને. સુગનેશુ કેમ બહુના, બોલો, જેનો સંગ કરવાની ના પાડી છે એવા આપણે થોડું થવાય? હા, તો મારા દીપકભાઈ પટેલ ઇન્દોરવાળા કંઈક આ બાબતે નિશાંત સ્વામી જે ઇન્દોરના છે એમની વાત કરવાના હતા કે એમણે કંઈક પરાક્રમ કર્યું, વ્યસની મિત્રોનો ત્યાગ કર્યો. જરા એમને માઈક આપો તો, કોણ એવા ભક્તો છે કે જેણે વ્યસની મિત્રનો ત્યાગ કર્યો? જોકે આમ તો અહીં આપણે બેઠા એણે બધાએ વ્યસનીનો ત્યાગ કર્યો, ખોટું હું એક ખાલી. આ એટલી બધી કોઈ મોટી ધાડ મારી દેવા જેવી વાત નથી. હરિભગત થાય એ વ્યસનીને છોડી જ દે, એમાં શું મોટી વાત હતી? તેમ છતાંય આપણે સમજવું જોઈએ કે આજે સત્સંગમાં અને ખાસ કરીને ઇન્દોરમાં આવા ભક્તો છે કે જે વ્યસનીઓનો ત્યાગ કરે, બીજે હોય કે ન હોય. તો અમારા દીપકભાઈ કહે, કો.
ગુરુજી, નિશાંત નામનો છોકરો છે જે સહજાને યોગ મંડળમાં આવે છે.
વાહ વાહ.
અને જામનગરનો છે. આમ
જામનગર જિલ્લાના જામકા ગામનો છે.
હા ગુરુજી, એક વાર થયું એવું ગુરુજી કે એના પાસે એક એના મિત્રનો ફોન આવ્યો કે ચાલ આપણે આજે છુટ્ટી છે તો ફરીશું, ઘૂમશું ને ફરશું, બધું ખાશું પીશું, મજા કરશું. તો એવું 4-5 વાર એને કહ્યું, પણ આ મુંજાતો હતો. પછી એને ના કહી કે મારે છે નથી એવું. તે કારણ શું છે? ચાલ ને મજા કરશું.
વાહ.
પણ એને વિચાર એવા આવ્યા કે સાગર કથા હું સાંભળું છું, તેમાંથી એને સંસ્કાર આવ્યા હતા. ને પાછો યુવક મંડળમાં જતો હતો જેને હિમાંશુભાઈ એને બહુ પ્રોત્સાહિત કરતા હતા.
સાગર કથા ભેટી ગઈ ને હિમાંશુભાઈ નો ટેકો મળ્યો. વાહ.
ને ત્યારબાદ પછી એને એમ થયું કે હું તો આ ગુરુજી નો થયો છું તો મારે ત્યાં જવાય કેમ, એવા વિચાર આવ્યા. છતાં એના મિત્રોએ બહુ એને ફોર્સ કર્યો. ત્યારે એને એમ કીધું, હું એક શરતે ચાલું, જો અગર તમે ત્યાં ડ્રિંક ના કરો, એટલે કે દારૂ ના પીઓ તો. તો કે ઈ તો થાય એમ નથી. પછી તો કે ઠીક છે, અમે જઈએ છીએ. તો એના મિત્રો ગયા, આ ના ગયો. ને ત્યારબાદ એના મિત્રો ત્યાં જઈને ડ્રિંક કર્યું ને પછી તોફાન થયું ને પછી આજુબાજુના ગામવાળા એ લોકોને માર્યું ને પછી પોલીસને બોલાવી ને મિત્રોને જેલમાં પૂરી દીધા. તેથી પછી આને ખબર પડી એના નિશાનને. ત્યારે ને એમ થયું કે આ શિક્ષાપતિનો શ્લોક પારવાથી કેટલો મોટો ફાયદો છે. એક તો મારે અબજસ મળવાનો હતો તેથી બચી ગયો, અને પાછો જે શિક્ષાપત્રી શ્લોક પાડવાથી કેટલો મોટો ફાયદો છે. ને ગુરુજી તમને કહું, એના માટે આ યુવાનને પ્રોત્સાહિત કરવા હિમાંશુભાઈ બહુ મહેનત કરે છે, પર્સનલ પ્રેમ આપે છે. આ જે છોકરો છે ને, અમને લાગતું નતું કે આ સત્સંગમાં આવશે એમ,
પણ
હિમાંશુભાઈ એને પ્રેમ આપી આપી ને આ સાગર કથા પ્રોત્સાહિત કરી કે સાંભળે, તેથી કરીને આ સંસ્કાર આવ્યા છે.
આમાંથી બધાએ પ્રેરણા લેવા જેવું છે. કોઈને પ્રેમ આપી, સાગર કથા સાંભળતા કરવા અને એને કુસંગમાંથી પાછા વાળવા બચાવવા, એ નાની સૂની સેવાનું કામ નથી, એ બહુ સારું કામ છે. ધન્યવાદ દીપકભાઈ. બિરાજો, એ નિશાંત હોની અહીં છે ખરા? નથી. ઠીક. વાલા ભક્તો, જો નિશાંત સ્વામીએ શ્રી હરિ તથા સંતોના બળે સાગર કથા સાંભળી વ્યસનીનો સંગ છોડ્યો તો ભગવાને એમની રક્ષા કરી અને એના મિત્રોએ જેલની હવા ખાધી, એની ગાડીના લોકોએ કાચ તોડી નાખ્યો. કોઈ પણ પ્રકારનો કુસંગ કે વ્યસનો કે ફેલફતરોમાં ક્યારેય કોઈને સુખ મળ્યું નથી, કોઈ સુખી થાય જ નહીં, એ પણ આ વાત ઉપરથી પુરવાર થાય છે. માટે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે વ્યસનીઓનો સંગ કરવો નહીં, કુસંગીઓની સાથે રખડવું નહીં, ફરવું નહીં. અમે કાલપ્રમદી પ્રશ્નોત્તરી કરતા હતા, એક છોકરો કે મને ભગવાનમાં હેત થતું નથી, તો મેં કહ્યું તારે કુસંગી મિત્રો હશે? તા કે હા. તો પછી ક્યાંથી ભગવાનમાં હેત થાય બોલો? થોડા સમય પહેલા સારા સત્સંગીઓના થોડાક છોકરાઓ મને મળવા આવ્યા હતા, અને પછી એ લોકો જે વાત કરતા તે ઘણી આશ્ચર્યકારક હતી. પણ એમણે કહ્યું કે અમારા મિત્રો બધા કુસંગી છે. મેં કીધું તમે ભેગા થઈને વાતો શું કરો? તો કે અમારા મિત્ર બધા એવું કહે, તારા બાપા ને તારી બા હાવ ભગતડા છે, કાંઈ સારો મોબાઈલ લાવી દેતા નથી. જો અમારા બાપા કુસંગી એટલે કેવો સરસ મોબાઈલ લાવી દીધો, કુસંગી મા બાપ હારા. કુસંગીના છોકરાઓ સત્સંગીઓની પટ્ટી ઉતારે, સંપ્રદાયની નિંદા કરે, સાધુની નિંદા કરે, આપણી રીત રિવાજને બધાને એ લોકો છે ને ઠેઠ 15મી-14મી સદીનું કે મોર્ડર થવું જોઈએ, મોર્ડર્ન એમ કે, આવું તે કાંઈ જીવન જીવાતું છે એમ કરીને કુસંગીના છોકરાઓ સત્સંગીના છોકરાને, સત્સંગી મા બાપને સત્સંગી પરિવારનો રોજ અવગુણ નાખ્યા કરે, એવો અભાવવાળો કરી દે તે છોકરો ઘરમાં કોઈની હામું હરખું જોવે નહીં. ત્યારે મા બાપને બહેનોને ભાઈઓને એમ થાય કે આ વાંદર આમ કેમ વર્તે છે, અને થયું છે હું આ માકડાને કોણે દારૂ પાયો? પણ એલા બધા મિત્રો એવા ભેગા થયા હોય એવી ક્લિપો દેખાડે ને એવો વિડીયો દેખાડે ને એવું બધું વાત કરે ને એવું બધું દુનિયાનું એની સામે બધું લાવે ને એમ કરતા કરતા આ હાવ બગડી જાય. બોલો. માટે સાવધાન, આવા છ પ્રકારના માણસોનો ભૂલાઈ સંગ કરશો નહીં ને તમારા પરિવારને આવાનો સંગ કરવા દેશો નહીં. સમજી જાવું, સાવધાની રાખવી. કુસંગીના સમાગમમાં ને સંગમાં કાંઈ સારું નથી. જો અમારે કૃષ્ણકાંતભાઈનો છોકરો હતો પ્રણવ, એને ભાઈબંધો ઘણા કુસંગી હતા. હવે એ હતો સત્સંગી ને બાળમંડળમાં આવતો, નાનેથી મંદિરે ને સંતોને ખોળે મોટો થયો. પણ કોલેજમાં ભણવા ગયો ત્યાં બધા મિત્ર એવા મળી ગયા, ત્યાંની યારે ખેલવું રમવું નાવા જવું આ તે બધું કર્યા કરે. હવે મા બાપનો એકનો એક છોકરો હોય, ત્રણ ચાર વાર કે મારે જવું છે નાવા, મારે જવું છે, તે મા બાપ કરે હું બચારા સારું તાર બેટા જા, છૂટ આપે. એ સાધુને પૂછ્યું હું નાવા જાઉં છું, સાધુ એ ના પડી. પણ કે મારા બાપાને એને કીધું છે જાજે, તો સાધુ કે તો જા. તે ગયો પાણી બુડી મર્યો. ખ્યાલ આવ્યો તમને? કુસંગી મિત્રો ન હોત ને તો આવા પરિણામ ન આવત. એના બાપા ને બા બધા બેઠા છે. જેના છોકરા કુસંગીની સોબતમાં ચડી ગયા છે એનું શું થશે એ નક્કી જ નથી. માટે મા બાપની પવિત્ર ફરજ છે, જેમ ગુરુની પવિત્ર ફરજ છે કે પોતાના શિષ્યોને કુસંગીની સોબતથી બચાવે, એમ મા બાપની પણ ફરજ છે કે કુસંગીની સોબતથી પોતાના સંતાનોને બચાવવા. બોલો. વ્યક્તિ જ કુસંગી હોય છે એવું નહીં, અમુક સાહિત્ય પણ કુસંગી હોય છે. ખ્યાલ આવ્યો તમને? ચેનલો, અમુક ક્લિપો, અમુક વિડીયાઓ કુસંગી હોય છે. એનાથી આપણે બચવું જોઈએ ને આપણા જે હોય એને બચાવવા જોઈએ. અમુક સ્થળ કુસંગી હોય છે, ત્યાં જવાય જ નહીં, ત્યાંથી પણ આપણે બચવું જોઈએ. આ વાત સમજો. લ્યો, અમારે બ્રહ્મસ્વામી હતા, એ નાના હતા ને એને એક ભાઈબંધ હતો સમજ્યા પૂર્વાશ્રમમાં. હા, અને પછી પાર્ટનરમાં કારખાનું કરેલું અને બહુ સારા મિત્ર, આરે ફરવું વગેરે વિને હાલે જ નહીં. પછી ભાઈ માંદો પીડ્યો, પછી મારે ઈંડું ખાધું. હો, બ્રહ્મસ્વામીના પૂર્વાશ્રમના ભાઈબંધે. પછી બ્રહ્મસ્વામીનો મગજ ગયો, તે હાવ ભાઈબંધીને બધું તોડી નાખ્યું. બોલો. સાંભળ્યો? એમ હોવું જોઈએ ને. એટલે જે આપણા મિત્રો ઈંડા ખાતા હોય, ન કરવાના ધંધા કરતા હોય, તો એની આરે ભાઈબંધી રાખવાનો શું અર્થ છે? ભાઈ કોક દાડો તમને ઈંડા ખવાડી દે. જે રોજ બીડીયું પીતા હોય તે કોક દી તમને પાય જ દેહે, જો એવાની સાથે હેત રાખ્યું ને હરવા ફરવા ગયા ને આયરે રહ્યા તો. બોલો. હમણાં કોક કુસંગી મિત્રની સાથે સત્સંગીઓ ક્યાંક ક્યાં તે ઓલા લોકો બારમાં લઈ ગયા. બોલો. ત્યાં કે ભાઈ હું તો હરિભગત છું ને, આ તમે મને ક્યાં લેવાના, આવું કરવાનું હતું તો મને તમારે કહેવું જોઈએ ને. હવે ભલાવાણા આમ છે ને તેમ છે ને કરીને બિચારા ને આ છે ઢીલો, તે એમથી વાસના છે પીડ્યો મર્યો. બોલો. એમ કેટલાય સત્સંગી સારા છોકરાઓ કુસંગીની સોબતે બારમાં ને બીજે ત્રીજે જઈને ન કરવાનું કરી બેસે છે. બિચારા જિંદગી આખીના કપાળે ડાઘા લાગે છે. સત્સંગી મા બાપને પછી દુઃખનો ભાર નથી રહેતો. માટે વાલા ભક્તો સાવધાન, ખુમારી સાથે જીવો, કુસંગીની સોબત નહીં કરવા દેવાની. ખોટી દયા તમે રાખો તો પવિત્રતાનો નાશ થાય, એને કાંઈ ધર્મ ન કહેવાય. આપણે સાંભળી ગયા ને કે ધર્મને ચાર પગ છે, ચારેય પગને આપણે બરાબર સજીવન રાખીએ તો જ આપણે ધર્મ પાલન કર્યું કહેવાય. એ વાત સાંભળી કે ન સાંભળી? ઘણા બિચારા ભોળા મા બાપ દયાળુ બહુ ને છોકરામાં હંતાન મમતાન બધું હોય એટલે બિચારા તરત જ છોકરું રાજી રહે એમ કહી દે. પણ મા બાપને એ ખબર ન પડે કે આનું બધું ધાર્યું કરીએ છીએ, એમાંથી તો બહુ ખરાબ પરિણામ આવશે. કરવા દેવાતું હોય એટલું જ કરવા દેવાય ને બાકીનું કડક શબ્દમાં ના પડાય તો જ સંસ્કાર રહે. બાકી ભૂહડીઓ વળી જાય અને પછી એની ખબર પડે, હમણાં તો ખબર ન પડે. બોલો. વનરાજભાઈ ડોડિયા કોઈ પ્રસંગ કહેવાના હતા. પટેલ સુરેશભાઈ લખધરભાઈ ગોઠીનો જસાપરના, ક્યાં છે ડોડિયાભાઈ? આવ્યા છે? આલ્યો વાત કરો. લ્યો વર્ણવીન.
ગુરુજી, સુરેશભાઈ લખધરભાઈ ગોઠી મૂળ ગામ જસાપરના છે, હાલી ધાંગધ્રા રહે છે, તે આપણા આત્મીય સભ્ય છે. નાનપણમાં એમને એક લંગોટિયો મિત્ર હતો, તો એમની જોડે રમતા જમતા બહુ સાથે સાથે જ રહેતા. જેમ જેમ ઉંમર વધતી ગઈ એમ પેલો જે મિત્ર હતો ને એને કુસંગ નો સંગ થવાથી એ કઈક વ્યસને ચડતો ગયો. પણ ભગવાને દયા એ કરી કે એ જ સમયે સુરેશભાઈ આપણા સત્સંગમાં એન્ટ્રી લઈ ચુકેલા.
વાહ વાહ વાહ.
તો એમને
ઓલો ધીરે ધીરે આડે રસ્તે ચડી ગયો.
હા, પછી સુરેશભાઈ એ સંતોના કોન્ટેક્ટમાં રહી અને શાસ્ત્રમાં વાંચ્યું હશે એટલે એમને સમજાણું કે આવું વ્યસન કરાય નહીં. એટલે એમને સમજાયો પેલા મિત્રને કે ભાઈ આ તું વ્યસન મૂકી દે, આ સારું નથી. તો પેલો ન સમજ્યો. પછી સુરેશભાઈ એનો સંઘનો ત્યાગ કરી દીધો કે હવે મારી ન જોઈએ. પછી એવી રીતે આજ્ઞા પાળી અને એ બચી ગયા.
સત્સંગ રાખ્યો તો પાપના કીચડમાં પડતા બચી ગયા. જો કે અહીંયા બેઠા છે એ બધાએ એવા કુસંગીઓનો ત્યાગ કર્યો જ છે. કોક કમનસીબ હશે કે એને હજી કુસંગીની સોબત રાખી હશે. બરાબર છે બાપા? આ બધા સંસારમાં જ રહે છે, એને ક્યાંક ને ક્યાંક એવા મિત્રનો કોન્ટેક્ટ તો હોય જ, પણ કોઈએ રાખ્યો નથી. અમારે એક જાણવું છે, જેણે જેણે કુસંગી મિત્રનો ત્યાગ કર્યો હોય એ બધા હાથ ઊંચો કરો. પહેલો હું પૂર્વાશ્રમમાં મારે હતા થોડાક, તમે નથી કાંઈ, તમારે કુસંગી મિત્ર જ નહોતા, હાથ ઊંચો કરવો જોઈએ ને. અચ્યુત પહેલેથી સત્સંગી જ મિત્રો હતા યાર, કહેવાની યાર હેત જ નહીં. એટલે આ તો ખરા, એટલે બરોબર ને. તમારે બધાને હતા કે નહીં એક દિવસ કુસંગી મિત્ર ક્યાંકથી ને ક્યાંકથી ભટકાઈ ગયેલા, થઈ ગયેલા, અણસમજણે, પણ છોડી દીધા ને તમે, છોડી દીધા ને, મૂકી દો. હજી જેણે જેણે કુસંગી મિત્ર રાખ્યા હોય એ હાથ ઊંચો કરો. કેમ? એ કરવો જોઈએ ને. કરો. વાહ અમારા યુવાનિયા, વાહ. લ્યો સાબાશ. હવે આ જ દિવાળીને દિવસે પ્રતિજ્ઞા કરો કે હવે અમે કુસંગી મિત્રનો સંઘ છોડી દેશું. હાલો આ શિક્ષાપત્રીમાં આપણને આપણો નાથ ભગવાન સ્વામિનારાયણ ચોખ્ખા શબ્દમાં કહે છે કે ભલા છે એની કુસંગીનો સંઘ રાખશો નહીં. કેમ કરશો છોકરાઓ? કોણ કોણ છોડી દેશો હવે? હિતેનની સાલમાં હાથ ઊંચો કરીને હિંમતભર પ્રતિજ્ઞા લ્યો. પાકું છે? હા હા હા. સાબાશ સાબાશ. બોલો લ્યો. આ શિબિર હાચી. આપણે હવે આમાંથી એમ બોલ્યાનું છે નહીં કે યજમાનના પૈસા લેખે વપરાણા. હવે તો એમ કહેશું કે હવ ના લેખે વપરાણા. પાકું ને? સાબાશ સાબાશ. જુવાની આવો સાબાશ. માટે વાલા ભક્તો, આ છ પ્રકારના માણસોનો સંગ નહીં કરવો, એમની સાથે મિત્રતા નહીં રાખવી, એમની સાથે રહેવું નહીં, એમની સાથે ફરવા જવું નહીં, વગેરે વગેરે સમજી લો. હવે તમે કહેશો કે સંગ ન કરવો એમાં કેટલાક પ્રકાર આવે, તો માર્કંડેય પુરાણમાં 12 પ્રકારના માણસોની સાથે સંગનો નિષેધ કરેલો છે. કેટલા પ્રકારના ગણાવી દઉં? એક, અવળા વર્તન વાળાનો સંગ નહીં કરવો, ઉન્માદ વાળાનો સંગ નહીં કરવો. ઉન્માદ, હા, જેને બહુ ઘમંડ હોય ને ગમે એમનું બોલી નાખે ને ગમે ત્યાં આથડી પડે હોય ને એનાથી આગળ રહેવું. હા, ઉન્માદ એટલે આમ ગાંડા જેવો, જીદ્દી ને મેળ વગેરેનો. પછી મદથી મત્ત બનેલ, જેને કાંઈક પૈસાનો કે ભણતરનો કે બુદ્ધિનો કે બહુ મદ હોય ને એનોય સમાગમ, એની યારે મિત્રતા નહીં કરવી. અવિનયી માણસના મિત્ર નહીં થવું. જોજો, ચોથો અવિનયી, પાંચમો ખરાબ સ્વભાવવાળો, હા, છઠ્ઠો નિંદિત કર્મથી કલંકિત. બોલો, ન કરવાના કરીને નાક કાન બધું કપાવીને બેઠો હોય ને સુધરતો જ ન હોય એવાનો સંગ છોડો. ઉડાવ, જે માણસ ઉડાવ હોય, ગમે તેમ પૈસા ઉડાડતો હોય એનો સંગ નહીં કરવાનો, નહીંતર એ ઉડાવ પણ તમારામાં આવે. બહુ લોભીઓ, જો ઉડાવની સામે દિશા, ચિંગમ માળો, કોઈ દી કાંઈ પૈસો વાપરે નહીં ને આપણી પાસેથી જ કાયમ નાસ્તો ને બીજું ત્રીજું ખર્ચાવે ને એ કાંઈ ન કરે એનો સંગ છોડી દેવો. અતિ વેર વાળા, જેને માથે કેટલાય વેર હોય, જ્યાં હોય ના કોકની હારે બાંધીને વેર કરીને બેઠો હોય એને મિત્ર ન રાખવા, કારણ કે એની હારે ક્યારેક આપણાએ ટાંટિયા ગોઠણથી નોખા થઈ જાય એમ. પછી ખોટું બોલનાર, જે માણસ ખોટું જ બોલ્યા કરતો હોય એના મિત્ર ન થવું, એને મિત્ર ન કરવો. અગિયારમો ક્રૂર, ક્રૂર માણસ હોય ને એને મિત્ર ન કરવો. ઉપાદીશ બોલો. જો અમેરિકાના બેઠા છે ત્યાં ડિટ્રોઇટમાં એક ભાઈને છે ને એની પત્નીએ બિચારાને બાથરૂમમાં પૂરી અને દેહાસળી હાંપી દીધી, બાળી દીધો બિચારાને. કો એ પત્ની ક્રૂર ખરી કે નહીં બોલો. હવે ભટકાઈ ગઈ, શું કરવું? કઈ જાણ્યું નહીં હોય કેટલી ક્રૂર છે અને મિત્ર બનાવી લીધી. હા, બારમો, રોજ નસીબ પર આધાર રાખનાર આળસુ. રોજ નસીબ ઉપર જ આધાર રાખે આળસુ, પ્રયત્ન કરનારો જ નહીં. તો આવા 12 પ્રકારના માણસોને મિત્ર બનાવવા નહીં, ધ્યાનમાં લેજો. જો ફરી વાર વાંચી જાઉં છું. અવળા વર્તન વાળો, ઉન્માદ વાળો એટલે ગાંડો, મદથી મત બની ગયેલો એટલે બહુ અભિમાની, અવિનયી, પાંચમો ખરાબ સ્વભાવ વાળો, છઠ્ઠો નિંદિત કર્મથી કલંકિત થઈ ગયેલો, સાતમો ઉડાવ, આઠમો લોભ્યો, સમજ્યા, નવમો અતિ વેર વાળો, દસમો ખોટું બોલનારો, અગિયારમો ક્રૂર અને 12મો નસીબ પર આધાર રાખનાર. નસીબમાં હોય તો ભાઈ બધું થાય એમ કહીને કાંઈ કરતો ન હોય આળુહુડો, તો એનો ત્યાગ રાખવો. હવે એવાના સંસર્ગથી એના જે દોષો હોય ને તે આપણામાં આવે છે. શું થાય છે? એના દોષો આપણામાં આવે છે. યદિ સંતમ સેવતે યદ સંતમ તપસ્વીનમ યદિ વાસ તેનમેવ વાસો યથા રંગ વશમ પ્રયાતિ તથા સતેષામ વશમ અભ્યુપૈતિ. લ્યો સાંભળો, જેમ સંતને સેવે તે સંત બને છે, અસંતને સેવે તે અસંત થાય છે, તપસ્વીને સેવે તે તપસ્વી થાય છે, ચોરને સેવે તે ચોર થાય છે. જેમ વસ્ત્રને જેવા રંગમાં બોળો એવા રંગના વશપણાને વસ્ત્ર પામે છે, સમજાણું, એમ જેવો સંગ કરો એવો રંગ ચડે છે. આ વાત તો બહુ પ્રસિદ્ધ છે. વળી વનપર્વમાં કહ્યું છે, બુદ્ધિશ્ચ હિયતે પુંસામ નીચે હિ સહ સમાગમાત મધ્યમેર મધ્યતામ યાતિ શ્રેષ્ઠતામ યાતિ ચોત્તમૈહિ. જો શ્રેષ્ઠ પુરુષનો જો સમાગમ કરો તો આપણી બુદ્ધિ પણ શ્રેષ્ઠ થાય છે. મધ્યમ બુદ્ધિ વાળો, મધ્યમ માણસ હોય એનો સમાગમ કરો તો આપણી બુદ્ધિ ને આપણું જીવન પણ મધ્યમ બને. અને નીચ માણસની સાથે જો તમે સહવાસ રાખો તો તમે પણ નીચ બની જાઓ છો, તમારી બુદ્ધિ પણ હલકી થઈ જાય છે. અર્થાત જેવો સમાગમ કરો એવા તમે થાઓ. વાસુદેવ મહાત્મામાં એવું કહ્યું છે, યાદૃશ્યામ યસ્ય સંગ સ્યાત શાસ્ત્રાણામ વા નૃણામપી બુદ્ધિ સ્યાત તાદૃશી તસ્ય કાર્ય અતો નાશતામ હિ સહ. જેવા શાસ્ત્રનો કે જેવા માણસનો સંગ આપણે કરીએ તેવી જ આપણી બુદ્ધિ થઈ જાય છે. માટે ખોટાનો સંગ ક્યારેય કરવો નહીં, ખરાબ શાસ્ત્રનો નહીં અને ખરાબ માણસોનો નહીં. સાંભળી લેજો, ખરાબ વિડીયો ઓડિયોનો પણ સમાગમ ન કરવો, એ આજનું નૂતન શાસ્ત્ર છે. શાસ્ત્ર શબ્દથી આજના તમામ વિડીયા ઓડિયા સમજી લેજો, સત વિડીયો અને અસત વિડીયો, સત ઓડિયો અને અસત ઓડિયો, સમજ્યા? સત્શાસ્ત્ર અને અસત શાસ્ત્રની જેવું છે. માટે અસતનો ત્યાગ કરો, સુખી થવાનો આ ઉત્તમ માર્ગ છે. પાપી સાંસર્ગિક પાપ પ્રાયચિત્તમ આહ મનુહુ. હવે મનુએ આવું કોઈ પાપ થઈ જાય તો એનું શું પ્રાયચિત કરવું એ બતાવ્યું છે. યો યેન પાપે નેતેષામ સંસર્ગમ યાતિ માનવ સ તસ્યેવ વ્રતમ કુર્યાત તત્સંસર્ગ વિશુદ્ધે. જોઈ સાંભળ્યો, જે મનુષ્ય જે જાતના પતિતના સંસર્ગમાં રહે તેણે પતિતના સંસર્ગથી લાગેલા પાપની શુદ્ધિ માટે તે પતિતને કહેલું પ્રાયચિત કરવું. આવી ગયો ખ્યાલ? પરિવાર કહો, જે મનુષ્ય જે જાતના પતિતના સંસર્ગમાં રહે, જે જાતનો પતિત હોય અને એના સંસર્ગમાં જો રહે તો પતિતના સંસર્ગથી લાગેલા પાપની શુદ્ધિ, ઓલા પતિતને જે પ્રાયચિત કીધું હોય ને એ જ પ્રાયચિત કરો ત્યારે થાય. સાંભળ્યો? આટલો સંસર્ગ દોષ લાગે છે. સોભી નવધા વર્જય ત્યાહ બૃહસ્પતિ. હવે સાંભળો, આવા 12 પ્રકારના માણસનો સંસર્ગ 9 પ્રકારે છોડવો. 12 તો મેં ગણાવી દીધા, હવે એનો એક એક જણનો 9 પ્રકારે ત્યાગ રાખવો. ગણાવી દઉં, બૃહસ્પતિ આ કીધું છે. એક, પથારી, એની હારે પથારી ન કરવી. બીજું, આસન, એની હારે બેહવું ઉઠવું નહીં. ત્રીજું, પંગત, એની હારે પંગતમાં જમવા ન બેહવું. ચોથું, એક પાત્રમાં ભેળી રસોઈ, એની ને આપણી એક ઠામડામાં રસોઈ નહીં કરવાની. હા, એના રાંધેલા ઠામડામાં આપણે નહીં ખાવાનું, આપણા મેં નહીં ખાવા દેવાનું. પાંચમું, પરસ્પર અન્ન લેવું દેવું. બોલો, એકા બીજી એનું અન્ન ખાવું, લેવું દેવું નહીં કરવાનું. છઠ્ઠું, યજ્ઞ કરાવવો હારે, એ નહીં કરવું. સાતમું, ભણાવવું. જો એવાની પાસે ભણવું નહીં, એવાને ભણાવવા નહીં. પછી આઠમું, વિવાદિક યૌન સંબંધ, એમની સાથે એવાની સાથે લગ્ન ન કરવા. અને નવમું, સહભોજન, એની સાથે ભોજન ન કરવું, નાસ્તા પાણી નહીં કરવું, હરવું ફરવું નહીં. આમ ઓલા 12 પ્રકારના માણસોનો આ 9 પ્રકારે સહવાસ છોડી દેવો, એને સંગ ત્યાગ્યો કહેવાય. છે ને બધું ઊંડું અને કઠણ છે, એલું નહીં. અને આ જ સુખી થવાનો ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે. વિદુરજી એવું કહ્યું, અનર્થકમ વિપ્રવાસમ ગૃહેભ્ય પાપૈહી સંધિમ પરદારાભિમર્શનમ દંભમ સ્તૈન્યમ પૈસુનમ મદ્યપાનમ ન સેવતે ય સુખી સ સદૈવ. સાંભળો, અર્થાત જે વ્યક્તિએ સદા સુખી રહેવું હોય તો આ 6 બાબત છોડી દેવી. કઈ 6 બાબત? તો એક, પોતાનું ઘર છોડીને નિષ્પ્રયોજન બહાર ભટક્યા કરવું, પહેલું આ છોડવું. પોતાનું ઘર છોડીને નિષ્પ્રયોજન અમથે અમથા જ્યાં ત્યાં રખડવાની ટેવ છે ને એ છોડી દો, એ સારી નથી. એમાંથી જરૂર તમે કુસંગી થઈ જશો, અધોગતિ થશે. બીજું, પાપી માણસનો સંપર્ક છોડી દો. ત્રીજું, પરસ્ત્રી સેવન છોડી દો, એમાંથી કોક દિવસ મોત થાય. પછી રોતા નહીં આવડે માટે એ માર્ગ નકામો છે. પરસ્ત્રી સેવન છોડો. ચોથું, દંભ છોડો. દંભ કોઈને સુખી કરતો નથી. માણસને વ્યાયામ છે કે દંભ કરવા સુખી થાય, પણ દંભ કરવાથી તો નર્યું જીવને નુકસાન જ થાય છે. પાંચમું, ચોરી છોડો. નાની મોટી કોઈ પણ પ્રકારની ચોરી કરવાની ટેવ હોય તો પ્લીઝ આજથી એનું નિયમ લઈ લો. અને છઠ્ઠું, દારૂ પાન. દારૂનું કાંઈ પણ વ્યસન હોય તો છોડો. ચકારાત કુષ્ઠાદિ મહારોગ ગ્રસ્તા નામ ચ સંસર્ગો ન કાર્ય. હવે શ્લોકમાં ચ લખેલો છે, ખ્યાલ આવ્યો તમને? વ્યસની નામ ચ ન કર્તવ્યો, વ્યસની નામ ચ ન કર્તવ્યો, એ જે ચ છે ને એનો અર્થ કર્યો સતાનંદ સ્વામીએ, કે ચ કહેવાનો અર્થ એ છે કે કુષ્ઠાદિ મહારોગ ગ્રસ્તા નામ, કોઢ વગેરે અમુક અતિ ચેપી રોગવાળા માણસો હોય ને એનો સંસર્ગ ન કરવો. આપણા સંબંધી હોય તો પણ એમની અલગ વ્યવસ્થા રાખીને એમની સેવા કરવી, નહીતર એ રોગનો ભોગ આપણે પણ બનવું પડે, એમ અર્થ કાઢ્યો. જોયું તો તમને ખ્યાલ આવી ગયો, ઓલા 12 સ્વભાવના માણસોની મિત્રતા ન કરવી, અર્થાત એનો આ 9 પ્રકારે કોઈ પણ પ્રકારે યોગ ન રાખવો, વળી કીધું, જો સુખી રહેવું હોય તો આ છ બાબત છોડી દેવી. આ રીતે અદભુત આ શ્લોક ની બધી વ્યાખ્યાન ટીકાઓ છે. એમને એક વાર સાંભળ્યા બધું ઉતરી જાય કે યાદ રહે કે સમજાઈ જાય કે જીવનમાં આપણે એને પામી જઈએ એવું નથી. આ તો બધું બરાબર વાંચીએ વિચારીએ જીવનમાં ઉતારીએ ત્યારે ખ્યાલ પડે એવી ઊંડી વાત છે. શિક્ષાપત્રી જરાય શિશરી નથી, બહુ ઊંડી છે. હવે આપણા સંતો ત્રણ પ્રકારનો કુસંગ કહેતા હતા. અત્યાર સુધી જે મેં વાત કરી અને આ 27મા શ્લોકમાં જે કુસંગ બતાવ્યો છે તે કુસંગ છે બહારનો કુસંગ. હવે એક બીજો કુસંગ છે, એ છે સત્સંગનો કુસંગ. એ આના પછીના 28મા શ્લોકમાં આવશે. અને એક ત્રીજો કુસંગ છે જે બહારનોય નથી સત્સંગનોય નથી, એ છે વ્યક્તિના જીવનો પોતાનો કુસંગ, પોતાના દેહ ઇન્દ્રિય અંતકરણનો કુસંગ. એને અંગત પોતાનો કુસંગ કહેવાય. આમ ત્રણ પ્રકારના કુસંગ મોટા પુરુષોએ કહ્યા છે. બહારનો કુસંગ છોડ્યા પછી એ ધ્યાન રાખવું પડે કે આ સત્સંગમાં કહેવાતા સત્સંગીઓ, કહેવાતા આધ્યાત્મિક માર્ગના વડાઓ કે કહેવાતા સાધુ સંતો કે ગમે તે માણસોમાં રહેલો જે કુસંગ, તે કાંઈક આપણને ન લાગી જાય. આ ધ્યાન રાખવું પડે. અને હવે નથી બહારનો કુસંગ કે નથી કોઈ સત્સંગનો કુસંગ, તો એટલું ધ્યાન રાખો આપણો દેહ જ મોટો કુસંગ છે. આપણી ઇન્દ્રિયો અંતકરણ જ આપણા માટે મોટો કુસંગ છે. એનો હર હંમેશા આપણે સંસર્ગ છે જ, માટે એ કુસંગથી પણ સાવધાન રહેવું. મોટો કુસંગ છે નિજ દેહ, જેમાં બાંધ્યો છે જીવે સ્નેહ, એમ નિષ્કળન સ્વામી લખ્યું છે. તો કેટલા પ્રકારના કુસંગ કયા? બહારનો, અંદરનો અને દેહનો. આ ત્રણ કુસંગ છે. તો વાલા ભક્તો, આ બધા કુસંગથી બચીએ તો ખરેખર ભગવાનનો સંગ લાગે. અને આ બધા કુસંગના જો યોગમાં રહ્યા કરીએ તો કોઈ દિવસ ભગવાન સ્વામિનારાયણનો સંગ અને સાચા સત્પુરુષનો સંગ જીવને લાગે જ નહીં, ભેગો રહે તોય ન લાગે. બહારનો કુસંગ છોડવાથી જીવને સત્સંગમાં હેત થાય છે. અને સત્સંગમાં રહેલો કુસંગ છોડવાથી જીવને સાચા સંતમાં પ્રીતિ થાય છે. અને સાચા સંતમાં પ્રીતિ થયા પછી જો જીવ પોતાને વળગેલા દેહ ઇન્દ્રિયાદિકનો કુસંગ છોડે તો એ બ્રહ્મરૂપ થાય છે અને ભગવાનમાં એને ખરેખરી ગાઢ પ્રીતિ થાય છે. આ ત્રણે કુસંગ છોડ્યાનું ફળ તમને બતાવ્યું. તો આપણા સત્સંગની અંદર ઘણા માણસ માત્ર બહારનો કુસંગ છોડીને પોતાને હારામહારો ભગત અને સત્સંગમાં આગેવાનને ડાયો માની લે છે, પણ સત્સંગમાં જે નબળા હોય ને એને ઓળખતા નથી ને એની આરે પાછી બેઠક ઉઠક રાખે છે અને સત્સંગમાં રહેલા કુસંગનો પાછો બખેડો પોતે રાખે જ છે, આગળ વધતા નથી. તો ઘણા માણસો બહારનો કુસંગ એ છોડી દે છે ને સત્સંગમાં જે કોઈ એવા લબાડ હોય એને ઓળખી પાડે છે ને એને છોડી દે છે, પણ પોતે પોતાના દેહ ઇન્દ્રિયા દીકનો ત્યાગ કરીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજી નથી શકતા, એટલે એનામાં એક પ્રકારની નબળાઈ રહે છે. આમ છે, ત્રણ પગથિયા છે ભાઈ. આ વિદેશવાળાને ખબર છે. ઘણા વિદેશના છોકરાઓ એમ કે મેં તો એને હારો ઇન્ડિયન જાણીને, આપણા દેશનો જાણીને એની યારે હું ફરવા ગયા હતા ને ગઈ હતી ને પછી તો મને આમ દગો કર્યો ને તેમ થયું ને તેમ થયું. લ્યો, એટલે ભાઈ ઇન્ડિયાના હોય એટલે હારા જ હોય? બોલો, ત્યાં પ્રોબ્લેમ છે. આવો એમ ઘણા માણસો એમ સમજે છે કે મેં તો હારા હરિભગત જાણીને, હારા સાધુ જાણીને, ધર્મના વડા જાણીને મેં તો વિશ્વાસ મૂક્યો અને હું મરાઈ ગયો, આત્મીય સભ્ય માનીને સોલાઈ ગયો. તે તો સોલાઈ જાઓ, કારણ કે એમાં બધામાં કુસંગ હોય. ન સાવધાની રાખો તો મરો, માટે ચેતવું જોઈએ. બરાબર આંખો ઉઘાડી રાખીને જો ભજન સત્સંગ કરીએ તો બેડો પાર થાય, નહીતર કાંઈ જ કરવાનું હોય ને કાંઈ થઈને ઊભું રહે. ખ્યાલ આવી ગયો? અરે ભાઈ સાંભળજો, પાપી નકામા કુસંગી હલકા લબાડ માણસનો વાયરો આવે ને આપણા ઉપર, તોય આપણને એની અસર થાય છે અને આપણા પુણ્યનો પવિત્રતાનો નાશ થાય છે. આ આટલી બધી ઝીણી બાબત છે, બધા આને સમજી શકે એવું નથી. જે સમજતા હોય સમજજો. પયસા કર સુંદર ત્યાં લગી, જ્યાં લગી ન ભળી લાળ ભોયંગની, તેમ હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નથી સોબત કુસંગની. વાયવો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં, તેમ ભક્તની ભલાઈ ત્યાં લગી, જ્યાં લગી નાયવો વિમુખ ની વડજમાં. દૂધ અને સાકર સારા ત્યાં સુધી છે, જ્યાં સુધી એમાં ઝેર નથી પડ્યું. હા ભાઈ, દૂધનો કટોરો હારો ત્યાં સુધી એમાં ઝેર નથી પડ્યું. એમ હરિભગત હારો ત્યાં સુધી એને કુસંગીનો સંગ નથી થયો, કુસંગીમાં હેત નથી થયો, એનો મિત્ર નથી થયો ત્યાં સુધી હારો. ખેતરમાં વાવેલો મહોલ ત્યાં સુધી સારો, જ્યાં સુધી એને ઉધઈ નથી લાગી, મૂળિયામાંથી હળ્યો નથી. એમ ભક્તની ભલાઈ ત્યાં સુધી સારી છે, જ્યાં સુધી એને ધર્મ વિમુખ ભગવદ્ વિમુખ માણસમાં પ્રીતિ નથી થઈ, એનો સંગ નથી થયો. પણ જેવી પ્રીતિ થઈ ને એ માણસ સારા લાગ્યા ને એનો સંગ થયો, એટલે સમજી લેવાનું એ ભગતમાં હવે ભલાઈ નહીં રહે. પોતી ગયું, ગયો કામમાં છે. વારી વારદ એક થી વરસ્યું, જે શિપમાં જઈ પડ્યું તેનું મોતી થયું. થઈ સરકરા જે સેલડી માં ચડ્યું, તેનું મોતી થયું. થઈ સરકરા જઈ સેલડી માં ચડ્યું, બેઠું વાસ વિષય થયું કપૂર તે સરપાસ જેરી થયું. જેવો સંગ જણાય તેવું જગમાં, જે નીર જ્યાં ગયું. આ હરિલીલા મૃતનો શાર્દુલ વિકળિત છંદ છે. વારી વારી દયેક થી વરસ્યું, વાદળામાંથી એક જ વાદળામાંથી પાણી ધરતી ઉપર આવ્યું. સાંભળજો, એક જ વાદળાનું પાણી ક્યાં આવ્યું? અહીંયા ધરતી ઉપર આવ્યું. હવે એક ટીપું છીપમાં જઈને પડ્યું, પેલી માછલી હોય ને સમુદ્રમાં, એના મોઢામાં પડ્યું, તો એ સાચું મોતી થયું. એક ટીપું શેલડીમાં ચડી ગયું, તો એની હાકર થઈ. એક ટીપું વાંસમાં ચડ્યું, તો એનું કપૂર થયું સુગંધીમાં. એક ટીપું સર્પના મોઢામાં ચડ્યું, તો એનું ઝેર થયું. જેવો સંગ જણાય તેવું જગમાં, તે નીર જ્યાં જ્યાં ગયું એવું થયું. લ્યો, એમ આપણે બધા આ ધરતી ઉપર આવ્યા છીએ, એક જ વાદળાના પાણીના ટીપા છીએ. જ્યાં જ્યાં જેને જેનો યોગ થઈ જાય છે, તે વણ કહીએ સંગના પ્રભાવથી જ એવા થઈ જાય. બોલો, સંગમાં આટલી તાકાત છે, માટે આ છ જણાનો સંગ કરશો નહીં, ગાફલાય રાખશો નહીં, મનમાં એવું માનશો નહીં મને કાંઈ સંગની અસર ન થાય, હું બધું સમજું છું, રવા દેજે, ભાન નહીં રે, ધીમે ધીમે ખબર નહીં રે, તું છે ને સંગમાં આવી જાશ. કેમ જે સંગનું ઝેર જ એવું છે, માણાને ખબર નથી પડતી અને ગલોટિયું ખાઈ જાય છે, એટલે આઘાર એવું હારું, આઘાર એવું હારું. સમજુ માણા નથી એવા બખેડામાં પડતા, બાકીના કાંઈક ને કાંઈક લોભે નહીં વાંધો આવે એમ કરી, અને એવી બધી સંગત જ્યાં સહેજે જ કરવી પડે એવા સ્થાન માન પદ પ્રતિષ્ઠા યોગ વગેરેને સ્વીકારે છે. પછી ખબર ન રે બે પાંચ વર્ષે હું નું હું થઈને ઉભું રહેશ, નથી સારું રહેતું. માટે હું ભલો મારા ભગવાન ભલા સારા બે ચાર માણસો જો જીવનમાં મળી જાય ને તો એને સંગે રહીને પૂરું કરી દેવાય. પછી બહુ મોઢભાને હારાને આગેવાનને દુનિયા આખીને બદલવા ન નીકળી પડાય, કલ્યાણને માર્ગે હાલાય. બસ ઘણા તો સમાજ કહો બદલ દો. હવે ભાઈ તું બદલ તો બધું બદલેલું છે. હા ઘણા તો કહે આખો સંપ્રદાય મારે સુધારવો છે, બધું સુધરી ગયેલું છે, બધા બરોબર જ છે. આવા નવા બધા દુનિયામાં જે છે ને એ કોઈ દી હખણા મરતા નથી અને એને શાંતિ નહીં, બધાને અશાંતિ કરે છે. માટે વાલા ભક્તો આ છ પ્રકારના માણસનો સંગ કરશો નહીં. બસ કૃષ્ણચંદ સ્વામીની વાતોમાં લખ્યું છે કે નથુભાઈ કરીને એક બહુ સારા ભગત હતા, સાંભળજો. અંતકાલે મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા. કોને? નથુભાઈ. પણ તેમને એક કુસંગી આરે હેત હતું. કોને? આ સત્સંગી નથુભાઈ. આ નથુભાઈ કુસંગીની સોબત વાળા સત્સંગી હતા. એનો મિત્ર હતો લાલાભાઈ હોની, નથુભાઈ નો મળો હાવ કુસંગી. હવે આ લાલાભાઈ હોની આરે નથુભાઈ ને બેઠક ઉઠેક અને એને લઈને એની યારે હેત ગમે તે રીતે બોલ્યો અને કંઈક મદદ કરતો હશે કુસંગીત મારાને હેત સારું. અને ભગવાન સ્વામિનારાયણ સત્સંગી નથુભાઈને તેડવા આવ્યા. ઓહો હો મહારાજ તમે તેડવા આવ્યા મારા ધન્યભાઈ, એમ કહીને મહારાજની સાથે વિમાનમાં બેસે અને અક્ષરધામ ચાલ્યા. ભગવાન સ્વામિનારાયણે ઓલો લાલો હોની હતો ને એની કોઈ વિમાન ચાઈ નાખ્યું, જોઈ લો મજા આવે. આ નથુભાઈ તો વિમાનમાં બેઠેલા દિવ્ય દેહ મળી ગયેલો અને એમાં એને ઓલા લાલા હોનીને જોયો. તે નથુભાઈ લાલાને જોઈને હા હા એલા લાલા તું અહીં કે છે એમ કીધું. કુસંગી સાથેનું હેત જોઈ મહારાજ કે નથી આવા કુસંગી યારે હેત રાખ્યું છે કે મહારાજ એ તો મારો મિત્ર છે પણ હાવ નકામો ને હલકો બધી વાતે હડેલ તારો મિત્ર, તું કઈ જાતનો સત્સંગી? હેઠો ઉતાર વિમાનમાંથી. અરે મહારાજ ઉતારી મૂક્યો બોલો. પછી ભૂત થયો બોલ્યો દેહ તો બળી ગયો. તેથી કુસંગી સાથે બેઠક ઉઠકા દીકનો નિષેધ છે, સાવધાન. હા બોલ્યો. જો ભાઈ અમે તો સાધુ સંતો છીએ, અમારે તો મંદિરમાં રહેવાનું અને બને ત્યાં સુધી અમારે તો ક્યાંય જગતમાં દેશ વિદેશમાં એવા માણસોની સાથે કોઈ કોન્ટેક કે ધંધા પાણી કે હગાવાલા થવાનું ન હોય એટલે જોખમ ઓછું. તો અમારે તો સત્સંગનો કુસંગ તો ઓળખી રાખવો જ પડે, હારી પેઠ અને પાછો અંતરનો કુસંગ તો બરાબર ઓળખવો પડે. બે કુસંગ તો આપણે પાસે હારે નહરે પણ ઓલા કુસંગનું જોખમ અમારે ઓછું, ત્યારે તમારે તો તૈણે તૈણ કુસંગનું ભરપૂર જોખમ છે ગ્રહસ્થોને. દેશ વિદેશમાં ધંધા પાણી માટે રળવું, છોકરા પરણાવવા, હગા વાલા આ તે, એમાં કેટલાય પ્રકારના કેવાય કેવાય માણાનો તમને યોગ થાય, થાય કે ન થાય? હવે જો એમાં કોઈ હડેલાય રે એ થઈ ગયો, અંતરની હડેલાઈને લઈને ફ્રીક્વન્સી મળી ગઈ ને જામી ગયા મરી ગયા સમજો. આ નથુભાઈ નું મોક્ષ બગડી ગયો. મહારાજે કાઢ્યો ને ભૂત થયો બોલો લ્યો કઠણાઈ થઈ કે ન થઈ? બ્રહ્મસ્વામી કઈક એવું આખ્યાન એક કહેતા હતા. બ્રહ્મસ્વામી કહો ને બહુ સારું હતું, ઉભા થઈને વાત કરો ખોખારી. હા
તો માણસાના માયાચંદભાઈ વણિક હતા, કૃષ્ણાનંદ સ્વામી ના યોગમાં આવતા બહુ સારા સત્સંગી થયા. પછી બીમાર થયા એટલે વિસનગરમાં એના સંબંધીઓ હતા જૈન વણિકો, અને ત્યાં વિસનગરમાં બહુ સારા વૈદ્ય હતા એટલે એ વૈદ્યની દવા લેવા માટે વિસનગર ગયા અને ઓલા કુસંગીના ઘરે એમનો ઉતારો થયો. એ વખતે વળી કૃષ્ણાનંદ સ્વામી પણ હરિ ઈચ્છા હતી ત્યાં વિસનગરમાં જ સત્સંગ અર્થે આવેલા, એટલે એને ખબર પડી કે મારા ગુરુ અહીંયા આવ્યા છે. એટલે એ કૃષ્ણાનંદ સ્વામીનો સમાગમ કરવા માંડ્યા. તે સ્વામીએ એવી બળભરી વાતો કરી કે એના કાળકર્મના ખાતા વળાવી દીધા અને એને શુદ્ધ કરી નાખ્યો. અને સ્વામીની વાતોને એટલું બળ આવ્યું, પછી સાંજે કુસંગીના ઘરે એ ગયા તો મહારાજ કૃષ્ણાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ઘણા મુક્તો સાથે તેડવા આવ્યા, પણ ઓલો કુસંગીના ઘરના દરવાજે મહારાજ ઉભા રહ્યા. આ માત્ર માયાચંદભાઈ વણિકના દર્શન થાય, બીજાનું દર્શન થાય નહીં. એટલે આ તો પથારીમાં માંદા હતા, તો મહારાજના અને સંતોના દર્શન થાય એટલે બળમાં આવીને કે બધાને કહે છે, આ સ્વામિનારાયણ ભગવાન આવ્યા, આ અમારા ગુરુ આવ્યા, મોટા મોટા સંતોને લાવ્યા, ફૂલડા વેરો બધું સાફસૂફ કરો એમ કહીને પોતે પથારીમાંથી ઉઠી ઉભા થયા, ફૂલડા મગાવ્યા, વેરા. પછી મહારાજને કહે છે, પ્રભુ પધારો. પણ મહારાજ આવ્યા નહીં, બે વાર કીધું ને ત્યાં મહારાજ અદૃશ્ય થઈ ગયા. એટલે ઓલા કુસંગી કે ક્યારનો કહેતો ભગવાન આવ્યા, સંતો આવ્યા, ક્યાં આવ્યા કે એમ કે ખીજાણા. અને કે હવે જો આવું કાંઈ કર્યું તો કે ત્યાં રાતે ને રાતે કાઢ મૂકશું કે. પછી એને બહુ દુઃખ થયું. પછી હવારમાં બીજે દિવસે કૃષ્ણાનંદ સ્વામી પાસે ગયા અને કે ગુરુ, તમે કાલે રાતે દર્શન દીધા હતા, મેં કહ્યું કે તમે આવો, તો તમે આવ્યા કેમ નહીં મને તેડવા? ત્યારે કૃષ્ણાનંદ સ્વામી કે, એ તો મહારાજે દિવ્ય રૂપે દર્શન દીધા છે, મને કાંઈ ખબર નથી. પણ મહારાજે કાંઈ કીધું હતું? તો કે હા, મહારાજ કહેતા હતા કે આ તું જેના ઘરમાં રહ્યો છો અહીંયા અનેક પ્રકારનો કુસંગ છે, ત્યાં અમારથી પગ દેવાય નહીં. ત્યારે કૃષ્ણાનંદ સ્વામી કે, અવતાર ધામમાં જવું છે, તૈયાર છો? તો કે હા. તો કે હવે છે ને સીધો તારા ઘરે યોજા, માણસ અહીં રહેતો જ નહીં અને એ દવાઈ હવે ન લેતો. પછી સ્વામીએ કીધું તો તને ચારમે દિવસે મહારાજ તેડી જશે. એટલે પછી માણસ આ ગયા અને ચોથે દિવસે મહારાજ સંતો સાથે આવ્યા અને ધામમાં તેડી ગયા. પણ કુસંગીના ઘરમાં ખાટલો હતો તો મહારાજ મૂકીને વૈયા ગયા હતા. સજાન સ્વામી મહારાજ,
તમે સાંભળ્યું? માટે જેને દેહ છોડવો હોય ને અહીં કુંડલ આવતું રહેવું. હારા મારું અહીં ધામમાં નાખવા. પહેલાના વખતમાં લોકો મરવા માટે કાશી જ હતા, કાશીનું મરણ વખણાતું, સમજાણું. અને શિવલાલભાઈએ એના બાપ ભગાદોશીને કીધું કે મને વાગડથી સીધો બોટાદ મંદિરમાં લઈ જાઓ, હું ઘરે નહીં આવું. એ મંદિરમાં ખાટલો રાખ્યો હતો અને ધામમાં ગયા. આવી બધી પરંપરા છે. અને એક ઓલું ભજન આવે છે ખબર છે, ઇતના તો કરના શ્રીજી, જબ પ્રાણ તનસે નિકસે, ગંગા કા તટ હો, બંસી વટ હો, સંતો કા સંગ હો, ગંગાજલ મુખ મે હો, અને એ રીતે દેહ પડે. હા, મોટી વાત છે. પડવાનો એ તો નક્કી જ છે ભાઈ, સમજાણું, ગમે ત્યારે. પણ નબળાને સંગે તો માર ખાવાનો થાય, બીજું કાંઈ થાય નહીં. લ્યો બોલો. એક ગધેડો છે ને, ગામથી બહાર નીકળ્યો હોય છે, આમ બહુ ભૂખ્યો બિચારો, ઉકડામાં દાબા માર્યા હોય, બીજું ત્યાંને કોણ ન્યા ગાજર નીરે. એમાં વગડામાંથી એક શિયાળિયું હામું મળ્યું. હવે શિયાળિયું થોરની વાડીમાંથી મળવું, એટલે હાથલીઓ થોર હોય ને એમાંથી નીકળ્યું છે, તે એક ડીંડલું અહીં ચોંટી ગયેલું. તે ગધેડો કે, શિયાળિયા ભાઈ, શિયાળિયા ભાઈ, આ શું તમારે કપાળે છે? શિયાળિયા આમ જોઈ લીધું. પછી કે, ગધેડા ભાઈ, ધીસ ઇઝ લાયસન્સ. એટલે ગધેડો કે, આ શેનું લાયસન્સ? તો કે, આ આપણી પાસે હોય એટલે ગમે એના ખેતરમાં ગમે ખાવા માટે જઈએ, કોઈ દીકરાથી ના ન પડાય. એ હા, કે આપણે પછી ખેડૂના ખેતરમાં પડીએ અને શેરડીને શકરિયાન બધું ખાઈએ તો કોઈ ખેડૂત કહે નહીં, તો કોઈથી ન કહેવાય, લાયસન્સ છે ને. એ ગધેડો કે, શિયાળિયા ભાઈ, મને આવું લાયસન્સ કઢવી દો. અરે ગધેડા, તું તો હાવ ગધેડો જ રહ્યો, આ લાયસન્સની વિધિ બહુ લાંબી, કેટલી માથા કોટે મને સાહેબો એ માંડ લાયસન્સ પાસ કરી દીધું, કેટલા ધક્કા ખાધા, આજકાલ બધું ડીંડક ખાતું સાલું, નો મેળ પડે કે. તો કે, પણ મારે ભૂખ્યો બહુ છું ને કંઈક ખાવું હોય તો? તો કે, મારું લાયસન્સ છે ને, હાલ મારી હારે. તો કે, તારા લાયસન્સમાં હું હાલું? તો કે, આ ખેડૂત આવશે તો લાયસન્સ બતાવી દઈશ, નહીં વાંધો આવે. એ ગધેડાને લઈને થોડીક દૂર વાડી હતી અને શેરડી સરસ મજાની હો. એ ગધેડો અને શિયાળીઓ અંદર ગયા ને ભાઈ, ગધેડો ભૂખ્યો તે શેરડી માંડ્યો ખાવા, હો કચ્છડ કચ્છડ. અને એમાં ખેડૂને ખબર પડી હો, અને ચાર ખેડૂ લાકડીઓ લઈને વસૂટ્યા. હા, અને શિયાળીઓ મારો ફ્રૂક લઈને નીકળી ગયો. બધે શિયાળીયાત મારા બેટા હરકી જાય વાડના થડમાંથી, મરી જાય બીજા હાચા ને હારા. હા, કાગડા કોઈ દી કારહે નો આવે ને ચકલ્યા ચૂથાઈ જાય, દુનિયાની રીત છે એવી, સમજી નો સમજાય. બોલો. ગધેડાને ટીપી નાખ્યો, મોકા નાખતો ભાગી ને માંડ બિચારો આવ્યો સોલી નીકળ્યો. પછી કે શિયાળિયાભાઈ લાયસન્સ બતાવો શિયાળિયાભાઈ. તે શિયાળીઓ આગળ ઉભો ઉભો કે આ બધા અભણ છે, તારા બાપ એક વાંચતા આવડતું નથી, મેં ક્યારનું બતાવ્યું. બોલો આવાનો સંગ કરાય, બસ એ સમજવાનું છે. આવાનો ભૂલે સંગ ન કરાય. એક રેઢિયાર ગાય હતી સમજ્યા, તે ગમે ને ખાઈ આવે ગમે એનું ખેતર. એમાં વળી એક હારી ગાય હતી, તે એને રેઢિયારનો સંગ થયો. તે રેઢિયાર ગાય કે આમ દુબળી કેમ છો, મારી હારી આવી ગમે એના ખેતરમાં પડીને મનમાયનું ખાઈને તાગડ દીના કરવાના. તે એનો સંગ થયો. બોલો હારી ગાયને કોનો સંગ થયો? તારે એવું ન થાય કાંઈ. અને પછી હારી ગાય રેઢિયારને સંગે કોકના ખેતરમાં ગઈ અને ઓલ્યા વાહે થયા ભાગી, સમજાણું. પછી એના ખેડૂને ખબર પડી, પછી મનમાં એમ થયું કે આ વધારે પડતી ડાય થાય છે. પછી મોર ડેરો બાંધી દીધો લાકડાનો, હારી ગાય ડેરો આવ્યો રેઢિયારને સંગે. એમ આપણે રેઢિયારના સંગે ઘણા દંડ ભોગવવા પડે છે, માટે સાવધાન રહેવું. અમારે જીવરાજ દાદા એક વાત સરસ કરતા હતા, લાડુડી વેચતા વેચતા. ક્યાં દાદા? લંગાળાના દાદા. અરે જબરા દાદા. એ બાબા ને માઈક આપો ત્યાં ત્યાં.
પછી ગુરુજી, એક હું લાડુડી વેચતો હતો ને ત્યારે એક માળી આવ્યા, 60 વર્ષની ઉંમર છે
બરાબર.
મને કે મને સાગર કથામાંથી દાદા બહુ ફાયદો થયો. મેં કીધું હું ફાયદો થયો? ત્યારે કે હું સવારમાં કથા સાંભળવા બેસી જાઉં ને ત્યારે અમારે બહુ એમ કીધા કરે, ભગતડા કથા બેસી ગયા, ભગતડા કથા બેસી ગયા, એમ મને કાયમ મેણા માર્યા કરે.
શું શું?
ભગતડા કથા સાંભળવા બેસી ગયા.
ભગતડા?
હા શબ્દ ને કાન માં જાય એટલે ઘડીક ઉભી રહી જાય. એમ કરતા કરતા 15-20 દિવસ થયા ત્યારે બહુ કથા સાંભળે બેસી ગઈ.
લ્યો કરો વાત, નાના કરતે પ્યાર તુહી સે કર બેઠે. ચાલો આગળ.
પછી ગુરુજી ડોશીમાં કે મારે કદાચ મોડું થઈ ગયું હોય ને તો મને હો કે બા હાલો હાલો કથા ચાલુ થઈ ગઈ છે. મને કોઈ જે બા નતી કહેતી, એની બદલે મને બા કહીને કથા સાંભળવા બોલાવવા માટે.
ધન્ય હો સાગર કથા કી જય.
મને કે તમે ગુરુજી ને વાત કરશો? મેં કીધું ગુરુજી અત્યારે કુંડળ છે અને કદાચ વડોદરા હું જાઉં ને મોકો મળે તો કરીશ.
કદાચ મોકો મળે તો મળી ગયો.
મળી ગયો મોકો ગુરુજી.
સારા ને સંગે માણસ નું સારું થાય છે અને નબળા ને સંગે નબળું થાય છે. બોલ્યો મદારી ખેલ કરવા ગયેલો, એ ભેલું વાંદરું હતું અને એક બકરું હતું. મદારી છે ને ગામમાંથી કઈક પીરહણું લઈને આવેલું, એમાં વળી કોઈ પટલાની હારા હશે ને ઘરે દુજાણા જાજા, તે મદારી નહીં આવો માખણનો લોંદો દીધેલો. અને ત્યાં પીરહણું મૂકીએ ને મદારી વળી આગો પાછો થયો તો વાંદરાએ આ મૂસું કરીને જોયું કે આમાં શું છે. તે કે ઓહો આ તો કૃષ્ણ ભગવાને આપણને ખવાડ્યું છે, એ મારું બેટું ધોળું ધોળું. તે વાંદરું બધું માખણ મારું બેટું ખાઈ ગયું. પછી થોડુંક વધ્યું હતું ને એ પડખે બકરી હતી ને એને મોઢે સોંપડી દીધું અને બકરીને ડેબે આસ લૂસી નાખ્યો અને પછી ભગત થઈને બેસી ગયું. મદારી આવ્યો અને જોયું તો કે મારા બેટા આ કોણે ધંધો કર્યો, એટલે આ બે સિવાય અહીં કોઈ છે નહીં. ઘડીક વાંદરે સામું જોયું, ઘડીક બકરી સામું જોયું. તો બકરીને મોઢે માખણ ભર્યું ને આને લાકડી લીધ્યો, ટીપી નાખી બિચારીને, લીંડિયું કરી ગઈ. બોલો અને વાંદરું તો ભજન માંડ્યું કરવા. બોલો માટે આવા વાંદરા જેવાનો ભૂલે સંગ કરવો નહીં. અદ્ભુત વાત છે. વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુને કહે, ચૈતન્યજી ગાયના શિંગડા પર સરસવનો દાણો જેટલી વાર રહે એટલો જ કુસંગ જો કરે તો 100 જન્મના પુણ્યને બાળી દેશું. આ હા હા બોલો મહાપ્રભુજીએ કીધું ચૈતન્યજીને. ચૈતન્ય મહાપ્રભુને કે હો જન્મના પુન બાળી દેશ એટલી ઘડી કુસંગ કરે તોય. અને સાંભળી લેજો, ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ વલ્ભાચાર્યજીને એમ કીધું કે આચાર્યજી સુનો, ગાયના શિંગડા પર સરસવનો દાણો જેટલી વાર રહે એટલી જ વાર જો કોઈ સત્સંગ કરે તો 100 જન્મના પાપ બાળી દે છે. કે છે જબરો સંવાદ આવ્યો. ને આ સાથે અત્યારનો શ્લોક પૂરો થઈ ગયો છે. ઘડીક ઉભા થાવ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ અત્યારે આપણા રવજીભાઈ ગાબાણી ખૂબ સારા પ્રામાણિક નિષ્ઠાવાન અમારે બરવાળાના ટીડીઓ છે. હમણાં હમણાં નવા નવા પોતે ટીડીઓ તરીકે ખૂબ સારી રીતે સેવા કરે છે. તો રવજીભાઈને અહીં બોલાવીશ એટલા માટે કે આપણે કાલે લુંચા ગ્રાહ્યા ન કશ્ચિત, ક્યારેય લાંચ ન લેવી એવી ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીની આજ્ઞાની ખૂબ વ્યાખ્યાન ચણાવટ કરી. તો અમારા રવજીભાઈને પણ તાલીથી વધાવી લ્યો. તેઓ પણ ક્યારેય એક પૈસો લાંચ લેતા નથી, સાવ ગરીબ કુટુંબ માંથી ખૂબ મહેનત કરી પોતે આ પોસ્ટ ઉપર આવ્યા છે. એમના જીવનની કહાની, એમના જીવનની કહાની જો તમે સાંભળો તો તમને એમ થાય કે આ તો કેવી ગજબની વાત છે, કેવી સત્ય સાથે ધીરજ રાખીને એમણે જે લડાઈ લીધી, એમના માતા પિતાના સંસ્કાર, એમના માતા પિતાએ જે સહન કરીને જીવનમાં જે કાંઈ દુઃખ વેઠીને છોકરાઓને સંસ્કાર આપીને મોટા કર્યા. તો એવા અમારા રવજીભાઈ ગાબાણી, અમારા રવજીભાઈ માધાભાઈ બોટાદવાળા એ બધા લંગોટિયા ભાઈબંધ છે. ઘણી વખત સત્સંગમાં પહેલેથી જ આવે છે, આપણાથી બહુ પરિચિત છે. પરંતુ એમના સંસ્કાર મને બહુ જ ગમે છે. મેં તો એમને એમ કહ્યું કે તમારી જિંદગીની તમે સ્ટોરી લખો, એનું તો સરસ ફિલ્મ ઉતરે એવું છે. તો રવજીભાઈ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. આ રીતે પ્રામાણિક રહી અને જીવનમાં સરસ મજાના કાર્ય કરો એવી ભગવાનને પ્રાર્થના. હવે વાલા ભક્તો, આપણે 28મો શ્લોક આવ્યા, ધ્યાનથી સાંભળીએ. ભક્તિમ વાજ્ઞાન માલંબ્ય હો ભક્તિમ વાજ્ઞાન માલંબ્ય શ્રી દેવ રસ લોલુભા પાપે પ્રવર્તમાનાશ્યો પાપે પ્રવર્તમાનાશ્યો કાર્યસ્તેષાં ન સંગમઃ ભક્તિં વાજ્ઞાન માલંબ્ય
ભક્તિં વાજ્ઞાન માલંબ્ય
શ્રી દ્રવ્ય રસ લોલુભાઃ
શ્રી દ્રવ્ય રસ લોલુભાઃ
પાપે પ્રવર્તમાનાશ્યો
પાપે પ્રવર્તમાનાશ્યો
પાપે પ્રવર્તમાનાશ્યો
પાપે પ્રવર્તમાનાશ્યો
કાર્યસ્તેષાં ન સંગમઃ કાર્યસ્તેષાં ન સંગમઃ હો કાર્યસ્તેષાં ન સંગમઃ આધ્યાત્મિક માર્ગનો અદ્ભુત અજોડ શ્લોક છે આ. જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું અવલંબન કરીને સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. બે વસ્તુનું અવલંબન અને ત્રણ વસ્તુમાં લોલુપ થકા પાપમાં પ્રવર્તવું, બે વસ્તુ ભક્તિ અને જ્ઞાન, એને આધારે એનું ઓઠું લઈને આ ત્રણ વસ્તુને વિશે બધી મર્યાદાઓને છોડીને ખાબકવું અને એવું જે કરતા હોય તેનો સંગ ન કરવો. વાલા ભક્તો, પહેલી તો એક વાત કહી દઉં, સ્ત્રી દ્રવ્ય રસ લોલુભા, સ્ત્રી દ્રવ્ય અને સ્વાદ, આના ત્રણના નામ લખ્યા ભગવાને, ક્રમમાં લખ્યા. પહેલું સ્ત્રીનું લખ્યું, પછી દ્રવ્યનું લખ્યું અને પછી છેલ્લે રસાસ્વાદનું લખ્યું. ક્રમ પણ અતિ મહત્વનો છે. સ્ત્રી કરતા વધારે ધન નડે છે, ધન કરતા વધારે માણસને રસાસ્વાદ નડે છે, પીડે છે. માણસ જન્મે અને મરે, અર્થાત આખી જિંદગીમાં સ્ત્રી સંબંધી આકર્ષણ અને પીડા એને ઓનલી અડધી જિંદગી વેઠવાના થાય છે. બચપનમાં પણ નહીં અને પછીની વૃદ્ધાવસ્થાની ઉંમરમાં પણ એને એ પીડા રહેતી નથી. સ્ત્રી માણસને અડધી ઉંમર સુધી નડે. હવે વાત આવી ધનની. ધન એનાથી બળવાન એટલા માટે કે ધન માણસને પોણી જિંદગી સુધી નડે. કેમ, જે જ્યાં સુધી તે બાળક હોય ત્યાં સુધી જેને ધનનો મહિમા ન હોય, પણ જેવો યુવાન થાય, પરણે અને પૈસાની જરૂર પડે અને પૈસાવાળાને જ્યાં હોય ત્યાં માનને મોટે મળતી હોય તે જોઈને એને પૈસાનો બહુ બહુ મહિમા થઈ જાય અને ગમે તે કરીને પૈસા મેળવવા એમ એને હુરાતન ચડી જાય. પછી એ હુરાતન મરે ત્યાં સુધી ઉતરતું નથી. માટે પોણી જિંદગી માણસને પીડતો હોય તો એ છે લોભ. અડધી જિંદગી કામ પીડે, પોણી જિંદગી પીડે લોભ, અને છેલ્લે રસાસ્વાદ એટલા માટે લખ્યો કે રસાસ્વાદ માણસને આખી જિંદગી પીડે છે. ગળહોતીથી ગંગાજળ સુધી રસાસ્વાદ દરેકને પીડે છે. કાનના દેવતા ઉઠે, વાણાને આંખના દેવતા ઉઠે, ભાવતો બંધી જાય, પણ કોઈને જીભના દેવતા ઉઠ્યા નથી. સાંભળતો બંધી જાય, ભાવતો બંધી જાય, પણ ખાવામાં તો માણસને જેમ ઘટો થાય એમ વધારે લોલુપતા થાય છે. માટે વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કામ વાસનાને લઈને, ધનની વાસનાને લઈને લોભને કારણે અને રસાસ્વાદને કારણે આ દુનિયામાં બહુ માણસોએ ન કરવાના કામ કર્યા છે. એટલા માટે એ ત્રણમાં જે માણસ ફસાણો હોય અને ન કરવાના કામ યુક્તિ પ્રયુક્તિથી બીજી ત્રીજી રીતે કર્યા જ કરતા હોય તો એવા માણસનો ક્યારેય તમે સમાગમ કરશો નહીં. ભક્તિ જ્ઞાન તણી ઓથ લઈ રે ત્રિય ધન રસ વશરયા થઈ રે એને અર્થે પાપ કરનારા રે તેનો સંગત જો શિષ્ય મારા રે સંગત જો શિષ્ય મારા રે
તેનો સંગત જો શિષ્ય મારા
રે. આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. શિક્ષાપત્રીની ભાષા કરી નિષ્કવાન સ્વામીએ તેણે આ રીતે આ શ્લોકને પદ્યમાં ગૂંથ્યો, આપણે ગાયો. વાલા ભક્તો, એક વાતનો પહેલા ખ્યાલ લઈ લઈએ. ગયો શ્લોક બહારના કુસંગનો હતો, આ શ્લોક સંપ્રદાયોના કુસંગનો છે, આધ્યાત્મિક જગતના કુસંગનો આ શ્લોક છે. જ્ઞાન અને ભક્તિ આ બેની વચ્ચે દુનિયામાં આધ્યાત્મિક ક્ષેત્રે વાસના વિકૃત માનસવાળાથી ઘણું બધું અહિત થયું છે. એને અટકાવવા, એવા અહિતથી પોતાના આશ્રિતને બચાવવા માટે ભગવાન સ્વામિનારાયણે આ શ્લોક લખ્યો. પહેલો શ્લોક લખ્યો એમાં આ વાત આવી તો જાતી જ હતી. નવો સ્પેશિયલ શ્લોક ન લખે તોય ખ્યાલ આવતો હતો કે ચોર પાપી વ્યસની કામી હવાનો સંગ ન કરવો, એમાં પાપમાં પ્રવર્તનારા આવી જ જતા હતા. તો પણ એક શ્લોક વિશેષ એટલા માટે લખ્યો કે જગતના માનવીઓને આધ્યાત્મિક કહેવાતા મોટેરા વડાઓ કે સાધુઓ કે બીજા ચીજા કહેવાતા ભગતોમાં ક્યારેય આવી શંકા થતી નથી કે આ લોકો આવા પાપમાં બહુ ઊંડા ઉતરી ગયા હોય છે અને ઘણું બધું નુકસાન વાસનાને લઈને, લોભને લઈને કે બીજી ત્રીજી કોઈ પણ બાબતને લઈને કરી બેઠા હોય છે. માટે એવા જો તમને જાણ્યામાં આવે, ઓળખ્યામાં આવે તો એવાનો સંગ તમે છોડી દેજો, એમ જણાવવા માટે સ્પેશિયલ શ્લોક લખ્યો છે. આમ સત્સંગના કુસંગનો ત્યાગ કરાવવા, સંપ્રદાયોના કુસંગનો ત્યાગ કરાવવા. પ્રથમ, મહાત્મ્ય ભક્તિને ઓથે કેવી રીતે માણસ સતપથથી વિચલિત થાય છે તે અંગે વિચારીએ પહેલું, ત્યાર પછી જ્ઞાન માર્ગનો વિચાર કરશું. કારણ કે બે જ બાબત છે, ભક્તિનું મહાત્મ્ય અને જ્ઞાનની ઓથ. તો પહેલું ભક્તિનું જોઈ લઈએ. આપણા ગ્રંથોમાં ખૂબ ખૂબ ભગવાનનો મહિમા છે, ભગવાનના સંતનો, ભક્તનો, ધર્માચાર્યનો, વડેરાઓનો ખૂબ મહિમા છે. અને એવા કોઈ મહિમાના બાના નીચે કે ઓથે જો ભ્રષ્ટાચાર ને પાપાચાર ને બધું બીજું જ થતું હોય તો ત્યાં કલ્યાણ ન હોય. માટે ભગવાન સ્વામિનારાયણ એનો બહુ જ શબ્દમાં, સ્પષ્ટ શબ્દમાં ખુલાસો કરે છે. સ્કંદ પુરાણમાં એવું લખ્યું છે કે નામનોસ્તિ યાવતી શક્તિ પાપ નિર્દહને હરે હે તાવત કરતુમ ન શકનોતી પાતકમ પાતકી જનઃ. ભગવાનના નામમાં પાપ બાળવાની એટલી બધી શક્તિ છે કે એટલી બધી શક્તિ છે કે એટલી શક્તિ પાતકી જીવને પાપ કરવાની નથી. પાતકી શું પાપ કરી નાખવાનો હતો? ભગવાનનું એક નામ લઈએ એટલે બધા પાપ બળીને ખાક થઈ જાય. આવો ભગવાનના નામનો મહિમા છે. તો આ મહિમાને જાણ્યા પછી ઘણા માણસો મન મૂકીને પાપ કરે છે અને હાંજે એક ભગવાનનું નામ લઈ લે છે, જાણે કે પાપ કરવાનો પરવાનો મળી ગયો. આને કહેવાય ભક્તિની ઓછે પાપ કર્યું. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, અધમોદ્ધારણો નૂનમ હરિ પતિત પાવનઃ સકૃત નામ કીર્ત્યા વા પાપમ નૈવાવશિષ્યતે. ભગવાન તો અધમ ઉદાહરણ છે. ખરેખર ભગવાન પતિત પાવન છે. એક જ વાર ભગવાનનું કોઈ નામ લે તો એક પણ પાપ રહેતું નથી, બધા સાફ થઈ જાય છે. આવો મહિમા લખ્યો છે તો શું આ મહિમાને સાંભળીને મનમાં એના પાપ કરવાના અને પછી ભગવાનનું નામ લઈ લેવાનું એમ? પણ ઘણા ઓછી બુદ્ધિના કાં તો વિચિત્ર અને જેને કહેવાય કે સાલા બિલકુલ મલિન માણસો ભગવાનના મહિમાના ઓથે પાપ માર્ગમાં પડે છે. અને એવા જો કોઈ આધ્યાત્મિક માર્ગમાં દેખાતા હોય તો એનો સંગ ન કરવો એમ મહારાજ કહે છે. પદ્મ પુરાણમાં કહ્યું છે, નામનો બલાદ યસ્ય ચ પાપ બુદ્ધિર ન વિદ્યતે તસ્ય યમેર વિશુદ્ધિ હતી. પહેલા તો એ બતાવી દીધું કે નામની ઓથે, મહિમાની ઓથે, ભક્તિની ઓથે કઈ રીતે માણસ પાપમાં પડે છે. હવે એની ભયંકરતા બતાવે છે કે નામના બળનું અવલંબન લઈને જેને પાપ કરવાની બુદ્ધિ હુજે છે એવા માણસની શુદ્ધિ યમ નિયમોથી પણ થતી નથી એમ પદ્મ પુરાણમાં કહ્યું. પંચરાત્રની અંદર શ્રી ગોસ્વામી કહે છે કે નામનો બલાચ પાપાની એ કુર્યુસ્તે અપરાધી ન, નામના બળને આધારે મહાત્મ્યને ઓછે જે માણસ પાપો કરે છે તે અપરાધી છે અને એનું ફળ એને ભયંકર બંધન થાય છે. જીવન મુક્ત આપી પુનર્બંધનમ યાંતિ કર્મભી, એ કદાચ જીવન મુક્ત બની ગયો હોય તો પણ ફરી વાર કર્મને લીધે એ બંધનને પામશે, મુક્ત હશે તો પણ બદ્ધ થઈ જાય, આ એનું ફળ છે. માટે ભગવાનના મહાત્મ્યના બળે, ભક્તિના બળે ક્યારેય ભગવાનની આજ્ઞાઓને લોપીને પાપના બખેડામાં પડવું ન જોઈએ. વળી મહારાજે સત્સંગી જીવનમાં નારાયણ ગીતામાં એમ કહ્યું કે મત સંપ્રદાય લિંગમ ચ બિભ્રદ્યો બહિરુત્તમ પ્રસન્નમ સ્ત્રીયાદિ સંસક્ત પરિત્યાજ્ય સ દૂરત. મહારાજ સંપ્રદાયના બધા જ ચિહ્નોને ધારણ કરે બહારથી તો બહુ સરસ રીતે, પરંતુ ખાનગીમાં સ્ત્રીયાદિકમાં અતિ આસક્ત હોય તો એવાનો દૂરથી ત્યાગ કરવો. વાલા ભક્તો, અમુક સંપ્રદાયમાં તે સંપ્રદાયના વડાઓ ગાદીપતિઓને અને તેમના જે લાલજી મહારાજો હોય તેમને ભગવાનના અપર સ્વરૂપ માનવામાં આવે છે, એ પુરુષોત્તમનું જ રૂપ કહેવાય છે. અને તેથી બહુ એવા શબ્દો એમને સાંભળવામાં આવે છે કે તમે તો ભગવાનનું અપર સ્વરૂપ છો. પછી જાતે દાડે એને એવું થઈ જાય છે કે અમે જ ભગવાન છીએ, અને એવો બહુ જ વર્ગ હોય છે. એવું ઘણી જગ્યાએ ઘણા સંપ્રદાયમાં ઘણા આધ્યાત્મિક માર્ગના આગેવાનોને તકલીફો થાય છે અને પછી તેઓ ધર્મ ભ્રષ્ટ થાય છે અને બીજાને ધર્મ ભ્રષ્ટ કરે છે. અને તેથી જ નિષ્કળાન સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કહ્યું છે, પ્રભુ પણ હું પોતામાં પરઠી કૃષ્ણ સમકીર્તિ ગમે, રમણીને કહે રાધિકા અને રસિયા થઈ પોતે રમે. આ રીતે આધ્યાત્મિક માર્ગમાં બહુ મોટો હડો પહે છે. માટે આવાનો સંગ ન કરવો, કેમ જે આ છ પ્રકારના માણસનો સંગ છોડવાનું ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં કહ્યું છે. કયા છ પ્રકાર? તો કે છે, ક્રોધવાળો તપસ્વી ત્યાજ્ય છે. તપ ઘણું કરતો હોય પણ જો ક્રોધી હોય તો એનો સંગ છોડો. ભગવાનનો ભક્ત હોય, ભક્તિ ઘણી કરતો હોય પણ જો એ કામી હોય તો એ કામીનો સંગ છોડો. જે માણસ સ્વધર્મમાં બરાબર રહેતો હોય, નિયમ સત્ય પ્રામાણિકતા બધું વ્યવસ્થિત હોય, પરંતુ જો એ ભગવાનનો ભગત ન હોય, પરમાત્મામાં અને સંતમાં જો એને પ્રીતિ નથી તો એવાનો એ સંગ ક્યારેય કરવો નહીં. યસ ત્યાગી લોભયુતશ્ચ, જે ત્યાગી છે, જેણે સંસાર છોડ્યો છે, તેમ છતાં એ મહાલોભી થઈને જો બધેથી પૈસા ઉઘરાવીને ભેગા કર્યા કરે તો એ લોભવાળા ત્યાગીનો ત્યાગ કરવો. યો ગુરુ શિષ્ય વર્ગમ સ્વમ યથા શાસ્ત્રમ ન વર્તયેત, અને જે પોતે ગુરુ થઈને પોતાના શિષ્યોને શાસ્ત્ર પ્રમાણે ન વર્તાવે તો એવા ગુરુનો પણ ત્યાગ કરવો. યશ્ચ જ્ઞાની સ્વયં ભૂતવા ભિંજાદ્યુક્ત્યાકૃતિમ હરે હે, અને જે માણસ વેદશાસ્ત્ર આદિ ભણેલો હોય અને મહાજ્ઞાની હોય પણ પરમાત્માની આકૃતિનું ખંડન કરતો હોય તો એવા જ્ઞાનીનો સંગ છોડવો. એતે શામપી સન્નામ વૈ સંગ સન્મતિ ખંડન, આવા આ છ પ્રકારના માણસોનો સંગ આપણી સદબુદ્ધિનો નાશ કરનારો છે. માટે અસત્સંગ ઈવ ત્યાજ્ય, માટે એને અસતના સંગને જેમ છોડીએ છીએ એમ જ છોડવો. સ્વક્ષેમાય મુમુક્ષુ ભી, જો મુમુક્ષુ એ પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તો. વાલા ભક્તો, વચનામૃત પ્રથમ પ્રકરણના 77માં ભગવાન સ્વામિનારાયણને એક વાત બહુ કડક શબ્દમાં કહેવી પડી. કેમ જે બધા સાધુ પ્રશ્નોત્તરી કરતા હતા, સત્સંગ ચર્ચા થતી હતી, એમાં એક મુનિએ અણહમજણે કરીને ભગવાનના નીચેનું બળ લઈને ધર્મને ખોટા જેવા કરવા માંડ્યા. મહારાજ આ સાંભળી ગયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના જ્ઞાનની ઓટ લઈને જે ધર્મને ખોટા કરી નાખે તેને અસુર જાણવો, અને ભગવાનના સ્વરૂપમાં તો એવા કલ્યાણકારી અનંત ગુણ રહ્યા છે તે શ્રીમદ ભાગવતને વિશે પ્રથમ સ્કંદમાં પૃથ્વીએ ધર્મ પ્રત્યે કહ્યા છે. માટે જેને ભગવાનનો આશરો હોય તેમાં તો ભગવાનના કલ્યાણકારી ગુણ આવવા જોઈએ, અધર્મ ક્યાંથી એનામાં આવે. માટે એવી ક્યારેય ધર્મનો ભંગ થાય એવી વાત ભગવાનના મહાત્મ્યની ઓથે કરવી નહીં. મુક્તને માનીની મળી કરે પરસ્પર વાત, દર્શ સ્પર્શ દ્વારા હાસ્યથી થાય નરને જ્ઞાનની ઘાત. મુક્ત હોય ભલે, પણ જો ભેળા રે તો ભલ ભલા ના ધર્મનો નાશ થઈ જાય, જ્ઞાનનો નાશ થઈ જાય. તે મધ્યના 35માં કહ્યું છે, ગમે એવો ધર્મવાળો પુરુષ હોય તો પણ જો સ્ત્રીના સહવાસમાં રહેવા માંડે તો એનો ધર્મ ક્યારેય રહે જ નહીં. ગમે એવી ધર્મવાળી સ્ત્રી હોય પણ જો પુરુષના સહવાસમાં રહેવા માંડે તેનો ધર્મ ક્યારેય રહે જ નહીં. માટે એ તો જેના જેમ ધર્મ કયા છે એમ રહે તો જ કલ્યાણ થાય. મન હોય ચંગત કાથરટમાં ગંગા મહારાજ કે વાત હાવ ખોટી છે, એ અમને માન્ય નથી. મહાત્મ્યની ઓથ લઈને મુર્ગો પાપ કરવા થકી ડરે નહીં એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે, તેને ભક્ત ન જાણવો ને એનો સંગ ક્યારેય ન કરવો. અંત્યનું 32મું વચનાવદ, અંત્યનું 38મું વચનાવદ, દ્રવ્યાદિકનો લોભ, બીજું સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, અને ત્રીજો રસને વિશે જીવવાની આસક્તિ, અને બાકીના બીજા ત્રણ છે, દેહાભિમાન હોય, સંબંધીમાં હેતુ હોય, આવા જે હોય તેને જીવતે કે મરીને ક્યારેય સુખ તો થાય જ નહીં. માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આસક્તિનો ત્યાગ કરવો, અને એવી આસક્તિને લઈને જે નિરો અધર્મ કરતા હોય એવાનો ત્યાગ કરવો. કેમ જે જો એવાને સંગે આપણે રહીએ તો આપણે કોઈ દી નિષ્પાપ ન થઈએ અને ભગવાનને ન પામીએ. જગતમાં એવા ઘણા બધા બખાડા થતા હોય છે. એક બાવાની બાવી ભાગી ગઈ, ક્યાંય કુંભના મેળામાંથી લઈ આવેલા, ભલ્લુ નામ હતું એનું. પછી કોઈક બીજા બાવા ભેગા થઈ ગયેલા ને એમાં કઈક ગમે તે થયું, તે બીજા બાવા ભેગી જતી રહી. પછી બાવા એ ગોતી બહુ બધા તીર્થમાં, પણ કઈ જડી નહીં. પછી આડે વિચાર કર્યો કે હવે ભલ્લુ કેવી રીતે આવે. પછી કોઈકે કીધું કે ભલ્લુને લાવવી હોય તો મોટો જગન સમયો કરો એમ, કે હા તો આવે. પછી બાવાએ મોટો સમયાણો કર્યો, 10 લાખનો ખર્ચ કર્યો. આમ હશે મોટા મઠાધીશ, નહીતર તો આટલા પૈસા ક્યાંથી કેટે. પછી બધા બાવાના મંડળ આવ્યા, અને આ બાજુ યજ્ઞ હાલતો હતો ને બધો જમણવાર હાલતો હતો ને એમાં બાવો ભલ્લુને ભાળી ગયો. એટલે કે છે, ભલ્લુ આ ગઈ, ભલ્લુ આ ગઈ, અબ યજ્ઞ પૂરા હો ગયા, ભલ્લુ આ ગઈ. એટલે આવા બધું. માટે ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે આવો કુસંગ દેખાય તો ત્યાં કલ્યાણ ન થાય. શ્રીજી મહારાજ લાંગડોજમાં ગયા હતા ને, ત્યાં ગામનો મુખી હતો, તે મહારાજને કે તમે કંઈક પરચો આપો તો અમે તમને માનીએ. મહારાજ કે ભાઈ અમે તો જીવના કલ્યાણ કરીશ, સદબોધ દઈને જીવને ભગવાનનું સ્વરૂપ સમજાવીએ અને એને અમે માં વાળીએ. તારે કે એમ અમે ન માનીએ. તારે મહારાજ કે પરચો તમારો બાવો દેહે, એને ઘરે એને એક બાવો રાખ્યો હતો અને રોજ એના પગ ધોઈને આવડો પાણી પીતો. પછી બાવે પરચો દીધો, અમુક સમય થયો ત્યારે બાવો એ ભાઈની છોકરીને લઈને ભાગી ગયો. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને બધાને જાગૃત કરે છે. આટલી વાત, ભક્તિ મહાત્મ્યને બાને ઓથે જે પાપો થાય છે એની છણાવટ કરી. હવે જ્ઞાનના આધારે માણસ ધર્મભંગ થાય છે એની છણાવટ સતાનંદ સ્વામી કરે છે, કે જ્ઞાન માર્ગમાં કેવી રીતે માણસ ગલોટિયું ખાઈ જાય છે. તો ત્રણ પ્રકાર છે એમાં. આમ સૂક્ષ્મ દ્રષ્ટિએ વિચારીએ તો કે માણસ આ રીતે કઈક અવળું સમજીને ગલોટિયું ખાઈ જાય છે. પહેલો પ્રકાર શતાનંદ સ્વામી એવો બતાવ્યો અર્થદીપિકામાં કે જ્ઞાનાગ્નિ સર્વકર્માણી ભસ્મસાત કુરુતે તથા અહમ બ્રહ્માસ્મિ નમે કર્મ બાધ ઇતિ બુદ્ધ્યા ચ પાપે ન પ્રવર્તિતવ્યમ. ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને એમ કહ્યું છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી નાખે છે. અહમ બ્રહ્માસ્મિ નમે કર્મ બાધ, જે પોતાને બ્રહ્મ માને તો એને કોઈ કર્મ અડતું નથી એવી વાત વચનામૃતમાં પણ છે. તો ઘણા માણસ હું તો બ્રહ્મ છું, હું તો આત્મા છું, મને હારી મળી કોઈ ક્રિયા અડે નહીં એમ માનીને પાપમાં પડે છે. આ બ્રહ્મ જ્ઞાન છે એ પાપમાં પડવા માટે નથી, એ તો ભગવાનને અખંડ સંભાળવામાં કોઈ વિઘ્ન આડું ન આવે એના માટેનું છે. પણ આને અવળું લીધું, ભગવાનમાં બ્રહ્મરૂપ થઈને જોડાવાને બદલે બ્રહ્મરૂપના ઓઠા નીચે અમને કોઈ પાપ અડે નહીં એમ માનીને ન કરવાના કામમાં વળી ગયો. એક સ્પષ્ટતા કરી કે ધ્યાન દો, ભક્તિ ધર્મ યોહો ઈવ જ્ઞાન વૈરાગ્યો અપી સાહચર્ય પ્રસિદ્ધે હે. જેમ ધર્મ અને ભક્તિનું સાહચર્ય પ્રસિદ્ધ છે કે ધર્મ હોય તો જ ભક્તિ હોય, ખરેખરી સાચી ભક્તિ હોય ભગવાનનું મહાત્મ્ય હોય તો જ એનાથી ધર્મ પડે. આ બે હારે જ હોય, એક ન હોય તો એક ન હોય, એક જો પરિપૂર્ણ હોય તો બીજું એની હારે હોય, હોવું જ જોઈએ, બેનું સાહચર્ય છે. એ જ રીતે જ્ઞાન અને વૈરાગ્યનું પણ સાહચર્ય પ્રસિદ્ધ છે. વૈરાગ્ય રહિતસ્ય પુંસઃ જ્ઞાનિત્વાસ અસંભવાદ અવશ્યમેવ પાપ ફલ નરક ભોગાપત્તે હે ઇતિ ભાવ. જે માણસ એમ કહેતો હોય કે હું જ્ઞાની છું તો એને વૈરાગ હોય હોય ને હોય, અને જો વૈરાગ ન હોય વિષયાદિકમાં તો એ જ્ઞાની છે જ નહીં, અને જો વૈરાગ હોય તો એને જ્ઞાન હોય, અને જો જ્ઞાન હોય તો વૈરાગ હોય જ. આ બેનું સાહચર્ય છે, બે હારે જ રહે, એક હોય તો એક હોય અને એક ન હોય તો બીજું ન હોય, હોય તો બે હોય અને ન હોય તો એક ન હોય. જ્ઞાન હોય તો વૈરાગ હોય અને વૈરાગ હોય તો જ્ઞાન હોય, કેમ જે જ્ઞાન હોય તો જ વૈરાગ થાય છે અને વૈરાગ થાય તો જ જ્ઞાન નભે છે. માટે કોઈ એમ કે મને જ્ઞાન છે અને હું તો જ્ઞાની છું પણ એનામાં જો વૈરાગ ન દેખાય તો એ દંભી જ્ઞાની છે. આ વાત શતાનંદ સ્વામીએ કરી. અને ઘણા એવા દંભ ડોળમાં દુનિયામાં બખેડા કરતા હોય છે. એક ધર્મગુરુ મુંબઈ ગયેલા, હા અરે એના છોકરા હોય, ફાઇવ સ્ટાર હોટલમાં ઉતારો કર્યો અને ત્યાં દારૂ ઢીચ્યો અને ઓલી શું કહેવાય આમ્લેટ ચિકન, હા એ બધું ખાધું. અને આ બધું જ્યારે એના માણસોને ખબર પડી ત્યારે કોઈકે પૂછ્યું કે તમે આવા મોટા થઈ અને આવું બધું કરો છો, ત્યારે એણે કીધું સાંભળ ભાઈ તને ન ખબર પડે અમારું લેવલ એટલું બધું ઊંચું છે કે અમે તમારી સાથે રહેવા માટે આવું બધું કરીએ ત્યારે જ અમે તમારી સાથે રહી શકીએ, અમે તો તમારી સાથે રહેવા માટે આવું બધું કરીએ છીએ એમ બોલ્યા ને સમજાવ્યા બોલો. માટે આવા જે હોય એનાથી છેટા રહેવું. આ એક મહાત્મા તો વળી અહમ બ્રહ્માસ્મિ, મેં તો બ્રહ્મ હું એમ કરતા કરતા એક સત્સંગીને ઘરે આવ્યા. એટલે પેલા સત્સંગી તો ઘરે નહોતા, હરિભગત બેન હતા, સાધુ સંત જાણીને આવકારો આપ્યો કે બાપુ કાંઈ શું ઈચ્છા છે, તો કે બસ ઓર કુછ નહીં ચાહીએ ભોજન ચાહીએ. તો કે ઠીક રોકાવ, સ્નાન કરવાનો સમય થયો એટલે પેલા બેને કહ્યું કે આપ હવારના પોરમાં નાયા છો કઈ પાણીની વ્યવસ્થા થઈ હતી, નહીતર હું પાણી આપું ને તમે નાઈ લો ત્યારે અમે રસોઈ તમને પીરસી ને જમી લો. બાપુ કે અમ સ્નાન જ્ઞાન નહીં કરતે. ક્યુ નહીં કરતે? આમ તો જ્ઞાન ગંગા મેં સ્નાન કરતે, એસા પાણી કા બિગાડ નહીં કરતે. એટલે સત્સંગી બેનને બહુ નવાઈ લાગી કે આ તો ખરાબ બ્રહ્મ છે. પછી બેને દાઢમાં રાખ્યું, રસોઈ તો બની ગઈ હતી હો, અને દૂધપાક બનાવ્યો હતો ભાવથી. પછી બાપુને જમાડ્યા દૂધપાકને પૂરીને ભજીયાને. પછી એક ઓરડામાં બાપુને ઉતારો આપ્યો કે આમાં આરામ કરો, તો બહુત અચ્છી બાત હે. જ્ઞાન ગંગામાં આરામ નહોતો કર્યો, પછી ઓરડામાં આરામ કર્યો ને બેને બહારથી મેં દીધું તાળું. અને આને એવી તરસ લાગી, સમજ્યા, બે ત્રણ ને ચાર વાગ્યા ત્યાં અંદર રાડ્યું નાખે, દરવાજા ખોલીએ, મુજે પાણી પીના હૈ, બહુત બહુત તૃષા લગી હૈ. ત્યાં બેન બહારથી એમ જ કે જ્ઞાન ગંગા મેં પાણી પી લો, જ્ઞાન ગંગા મેં તુમ સ્નાન કર સકતે હો તો જ્ઞાન ગંગા મેં પાણી નહીં પી સકતે. ખોટા બ્રહ્મના ડેંડા છે અને ખોટે ખોટું નાવું ધોવું વગેરે પવિત્રતાનો ત્યાગ કરો છો. ખરેખરી ગુરુ મળી હોય એને આટા આવી ગયા બાપુને. પછી બારણું ખોલ્યું હતું એવો ભાગ્યો કે સાલા સત્સંગી કા ઘર લગતા હે. જાઓ કો કુસંગીનું ઘર ગોતો, ત્યાં તમારું સારી રીતે ડિંડો હાલે. પણ જે માણસ બધું સમજે છે ધર્મ અધર્મ નિયમ, એ ક્યાંથી હાલે તમારું ડિંડક? ઘણા માણસો ખોટા બ્રહ્મરૂપનો ડેંડાટ કરી અને જેમ તેમ જ્ઞાન કરતા હોય છે. મેં ભી આત્મા હું, તું ભી આત્મા હે, આત્મા આત્મા કા સંગ કરે, ઇસમે કોઈ પાપ નહીં લગતા હે. આવી રીતે વાસનાજન્ય અજ્ઞાનને કારણે વિષય લોલુપ થઈને પાપમાં પડે છે, એવાનો સંગ ક્યારેય ન કરવો. આ એક પ્રકારની વાત કરી ત્રણ પ્રકારમાંથી. હવે બીજા પ્રકારની વાત કરું છું. ઘણા માણસો ખરેખર દેહાભિમાન ગયું નથી, વાસ્તવિક ભગવાન જ બધું કરે છે એવું જ્ઞાન થયું નથી, ખાલી સત્સંગમાંથી ક્યાંકથી સાંભળ્યું છે કે કરતા હરતા એક ભગવાન છે. આને પોતે જાણે કે મને જ્ઞાન આ સિદ્ધ થઈ ગયું છે, મિથ્યા અભિમાન ધારીને પોતે ભાઈ કાયમને માટે ન કરવાનું કરી નહીં, ભગવાન માથે નાખે કે મને કોઈ પાપ લાગે નહીં. કેમ? તો કે હું તો અકર્તા છું, સમજાણો. એટલે આવી રીતે માણસ પાપ કરે છે એમ આની આજ્ઞા ઉપાસનામાંથી ભ્રષ્ટ થાય છે. આવા ઘણાય ભગવાનને કરતા માનીને, ઓલો બ્રહ્મરૂપ માનીને પાપમાં પડે, આ ભગવાનને કરતા માનીને પાપમાં પડે. એક કહેવાતો હરિભગત હો, હવે એની પાસેથી એક બીજો બિન સત્સંગી માણસ 5 લાખ રૂપિયા માગતો, કેટલા? અને આ ભગત પાસે પૈસો નહીં, ઓલો ધક્કા ફેરા ખાઈને પૈસા માગ્યા કરે. તે એક દિવસ આ હરિભગતને બીજા હરિભગતે પૂછ્યું કે તારી પાસે ઓલો 5 લાખ રૂપિયા માગે છે ને બિચારો ધક્કા ફેરા ખાય છે, તને કઈ થતું નથી? તો કે ભગવાન કરતા હરતા છે, હું તો કઈ ચિંતા કરતો જ નથી. બોલો, હવે આને ચિંતા ક્યાં છે? આને જો હમણે ઓલ્યા પાસેથી 5 લાખ લેવાના હોય ને વાત કરે કે ભગવાન કરતા હરતા છે, હું તો ચિંતા કરતો જ નથી, તો બરાબર. સમજાણું તમને? ધક્કા ખાઈને ઓલાના સપલા તૂટી ગયા ને, આ તો કે ભગવાન કરતા હરતા છે. એને હમણે જો લેવાના હોય ને બોલે ભગવાન કરતા હરતા છે, આવવા હોય તો આવે 5 લાખ ને, ન આવવા હોય કઈ નહીં. પણ આને દેવાના હતા ને મળો ભગવાન કરતા હરતા છે એમ કરીને આનંદ મારે ને ઓલો સોલાઈ મર્યો. પછી બિચારો કેક નો કે બધાનો સંગ કરજો પણ આવવાનો નહીં, આ તો કરતા હરતા માની ને મારા બેટા આપણું ગાળિયું કરી નાખે, આનું કરવું હે? એટલે એવા જે હોય ખોટે ખોટા ભગવાનને કરતા કરતા કરીને મારા બેટા બધું બૂચ મારે, એવાનો સંગ ન કરવો. હવે ત્રીજો પ્રકાર, ઘણા માણસો શાસ્ત્રના અર્થને સમજ્યા વગર પોતાની રીતે અર્થઘટન કરે છે. કોઈ મોટા એકાંતિક સદગુરુને માથે રાખી તેની પાસેથી જો શીખતા હોય તો વાંધો નહીં, પણ મન મેળે શાસ્ત્રને જાણે શીખી ગયા ભણી ગયા એમ માનીને પોતાની મેળે અર્થ કરી લે, હવે એ અર્થ એમ હોય જ નહીં, એવો પછી આજ્ઞા ઉપાસનામાંથી ભ્રષ્ટ થાય છે. વાલા ભક્તો, શાસ્ત્ર તો જે છે તે જ છે, પણ શાસ્ત્ર કોના હાથમાં છે એ અગત્યનું છે. જો શાસ્ત્ર સારા સદગુરુના શિષ્યના હાથમાં હોય તો એ શાસ્ત્ર શાસ્ત્ર છે. મનમુખીના હાથમાં શાસ્ત્ર હોય તો એ શાસ્ત્ર શાસ્ત્ર નથી રહેતું, શસ્ત્ર બની જાય છે. એ કોઈને તારે નહીં પછી તો મારનારું થાય છે. ચપ્પુ ડોક્ટરના હાથમાં હોય અને ડાકુના હાથમાં હોય, ફેર છે કે નહીં બેના હાથમાં? ડોક્ટરે માથે બધું બાંધીને આપણને કાપે અને ડાકુએ બધું માથે બાંધીને ચપ્પુ ગાલે, પણ ડોક્ટર આપણને હાજા કરવા ચપ્પુ વાપરે છે અને ડાકુ આપણને મારી નાખવા હારું ચપ્પુ વાપરે છે. એમ હલકા માણસો શાસ્ત્રને કોકનું ટાળી દેવા વાપરે છે, અને સારા પવિત્ર સંતો શાસ્ત્રને કોકને તારવા માટે વાપરે છે. શાસ્ત્ર ઈનું ઈ, જેમ ચપ્પુ ઈનું એમ. માટે એ વાત ખાસ સમજવા જેવી છે. અનેકાર્થ રત્ન મંજુષા આ એક પુસ્તકનું નામ છે. આ પુસ્તકમાં જૈન સાધુ સમય સુંદર મહારાજ નામના એક છે, એક જ વાક્યના આ સાધુએ 800,000 સ્પષ્ટ અર્થ કર્યા અને 2,22,407 અસ્પષ્ટ અર્થ કર્યા એક જ વાક્યના. રાજા નો દદતે સ્વખ્યમ, આ વાક્યના 800,000 સ્પષ્ટ અર્થ કર્યા અને 2,22,407 અસ્પષ્ટ અર્થ કર્યા. એમ શાસ્ત્રના વાક્યના કરવા હોય એટલા અર્થ બુદ્ધિશાળી માણસો કરી શકે છે. માટે શાસ્ત્ર જો સાચા સત્પુરુષના હાથથી આપણે સમજીએ, એના મુખથી સમજીએ, તો એ આપણું કલ્યાણ કરનારું થાય. નહીતર કોક એવા હોય ને તો શાસ્ત્રના એવા તેવા અર્થ કરી પ્રમાણો ભરાવીને આપણને ક્યાંય ચડાવી દે. આ દુનિયામાં એવા કેટલાય નરકે મોકલે એવા કહેવાતા મતપંથો હાલે છે, એ બધા શાસ્ત્રના પ્રમાણે જ હાંકી રાખે છે. વાલા ભક્તો, માટે આ શ્લોકમાં જે વાત કરી છે એને ધ્યાનમાં લેવી, અને ભગવાન શ્રીજી મહારાજે વચનામતમાં પણ આ શ્લોકને સમજાવતી હોય એવી વાત કરી છે. વચનામત ગઢડા મધ્ય પ્રકરણનું 3 શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનને ભજતા હોય તેને મોટી પદવી પામવાના 2 ઉપાય છે અને પડ્યાના 2 ઉપાય છે. એના એ જો, જે ઉપાય ચડ્યાના એ જ ઉપાય 2 પડ્યાના. એક તો રસિક માર્ગે કરીને ભગવાનની ભક્તિ કરવી, એ ચડ્યાનો માર્ગ છે ને પડ્યાનો માર્ગ છે. અને બીજો આત્મજ્ઞાનનો માર્ગ, એ ચડ્યાનો માર્ગ છે ને પડ્યાનો માર્ગ છે. કઈ રીતે શાસ્ત્રના અવળા અર્થ સમજાય છે? તો બ્રહ્મજ્ઞાનમાં તો આવી રીતે અવળું સમજાય છે, જે બ્રહ્મ છે તે જ પ્રકૃતિ પુરુષ રૂપે થાય. સાંભળજો, જે બ્રહ્મ છે એ જ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, અને પછી તે જ બ્રહ્મ બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપે થાય છે, ને પછી તે જ બ્રહ્મ સ્થાવર જંગમ રૂપે થાય છે, અને તે સ્થાવર જંગમ રૂપ જે આકાર તેને વિશે રહ્યા જે જીવ તે રૂપે પણ બ્રહ્મ જ થાય છે. એવી રીતે બ્રહ્મ જ્ઞાનને અવળું સમજીને પછી સમજનારો પોતાના જીવને પણ ભગવાન જાણે છે, ત્યારે એમ સમજનારાને ઉપાસનાનો ભંગ થયો, માટે એ પણ ભગવાનના માર્ગ થકી પડ્યો. એવી રીતે બ્રહ્મ જ્ઞાનમાં પણ ભગવાનની ઉપાસનાનું ખંડન થઈ જાય છે, એ મોટું વિઘ્ન છે. કારણ કે સમજીને સર્વના કારણ અને સર્વના સ્વામી એવા જે ભગવાન, તેનું જ ખંડન થયું. માટે એમ સમજનારો પણ કલ્યાણના માર્ગ થકી પડ્યો જાણવો. હવે જે બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે તેમાં તો એમ સમજવું છે, હવે ઉપાય બતાવે છે. જે બ્રહ્મ છે તે તો નિર્વિકાર છે, નિરંશ છે, માટે એ વિકારને પામે નહીં, એના અંશ પણ થાય નહીં. અને એ બ્રહ્મને જે સર્વરૂપે કહે છે તેનું તો એમ છે, જે એ બ્રહ્મ જે તે પ્રકૃતિ પુરુષ આદિ સર્વના કારણ છે ને આધાર છે, ને સર્વને વિશે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. માટે જે કારણને આધારને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક હોય નહીં, એમ સમજણને લઈને એ બ્રહ્મને શાસ્ત્ર જે તે સર્વરૂપ કહે છે. પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવ રૂપે થઈ ગયા એમ ન સમજવું, અને એ બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે, ને એ બ્રહ્મના પણ કારણ છે, ને આધાર છે, ને પ્રેરક છે, એમ સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથે એકતા કરીને પરબ્રહ્મ જે પરમાત્મા તેમની સ્વામી સેવક ભાવે ઉપાસના કરવી, એવી રીતે બ્રહ્મ જ્ઞાન ને જો સમજે તો એ પરમ પદ પામવાનો નિર્વિઘ્ન માર્ગ છે. નહીતર આ ઊંધું સમજવાથી અધોગતિ થાય છે. વાલા ભક્તો, આત્મનિષ્ઠા અને ભગવદ્ નિષ્ઠા કઈ રીતે કલ્યાણકારક થાય અને કઈ રીતે કલ્યાણ બાધક થાય એ વાત પણ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં સમજાવી છે. આત્મનિષ્ઠાના દ્વારા માણસ ધર્મ પાળવાને બદલે ધર્મમાંથી ઢીલો પડી જાય છે. એ જ રીતે ભગવાનના મહિમાને લઈને, ભગવદ્ નિષ્ઠાને લઈને ધર્મ નિયમ પાળવાને બદલે માણસ ધર્મ નિયમ પાળતો નથી, ઢીલો થઈ જાય છે. કારણ એટલું જ છે કે એ બંને વાતને કેવા એંગલથી લેવી જોઈએ જેથી કરીને ભગવાનની આજ્ઞા પાળવાનો આપણને જોમ ચડે, કેવા એંગલથી લે છે તેને લઈને ધર્મ નિયમ પાળવામાં ઢીલું પડી જવાય છે. વચનામૃતમાંથી વાંચી સંભળાવું છું. વચનામૃત અંત્યનું 26મું. હું આત્મા છું, હું બ્રહ્મ છું, હું અસંગ છું, મારે વિશે શુભ અશુભ ક્રિયા લાગતી નથી. એક તો એવું આત્મજ્ઞાનનું અંગ હોય, અને બીજું એમ હોય જે ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે છે, કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તો તેનો શો ભાર છે. આ બે વાત આવી ગઈ, આત્મજ્ઞાનની અને ભગવદ્ મહાત્મ્ય જ્ઞાનની. એ બેમાં, એ બે રીતના જે દોષ છે તે ધર્મ પાળવામાં મોટા અંતરાયરૂપ થાય છે. કયા દોષ? સ્પષ્ટ કરું છું, હું આત્મા છું, શુભ અશુભ ક્રિયા મને લાગતી નથી, શુભ અશુભ ક્રિયા મને લાગતી નથી. આ જે સમજણ છે ને એ પછી એને ગમે એવી ક્રિયા કરવામાં પ્રેરે છે, એ આત્મજ્ઞાનનું દૂષણ છે. હવે ભગવાનના મહિમાનું દૂષણ કયું? કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાઈ જશે તો એનો હું ભાર છે, આ રીતનું જે મનમાં ગરી ગયું પછી એ અધર્મ કરવા પ્રેરાય છે. લ્યો બે વાક્ય, શુભ અશુભ ક્રિયા મને લાગતી નથી, આત્મજ્ઞાન વાળાને અધર્મ કરાવે. ભગવાન આવા મોટા મળ્યા, હવે આ ધર્મ બધર્મ આપણને શું કરી શકે? એ મહિમા વાળાને અધર્મ ચડાવે. આ બે દોષ છે, એ બે કલ્યાણના સાધનમાં જ આ બે વિકૃતિ છે. માટે આવી રીતે સમજે તો સારું થાય. કેવી રીતે? તો આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું મહાત્મ્ય પણ સારી પેઠે સમજે, અને નિષ્કામપણું, નિર્લોપપણું, નિસ્વાર્થપણું, નિસ્નેહપણું, નિર્માનીપણું એ આદિ જે ધર્મ, તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પાળે, અને એમ સમજે જે, હવે આ સમજણનો જે ટુકડો છે ને પકડો, હું એ ધર્મને પાળીશ તો મારી ઉપર ભગવાન બહુ રાજી થશે, ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કાંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે. આ પકડવું જોઈએ. આટલું જો હું એ ધર્મને પાળીશ તો ભગવાન મારા ઉપર બહુ રાજી થશે, અને જો હું એ ધર્મમાંથી કાંઈક પડીશ તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે. આટલી ચિપ્સ મગજમાં ફિટ કરેલી હોય તો ગમે એટલી આત્મનિષ્ઠા હોય કે ગમે એટલો ભગવાનનો મહિમા હોય તો પણ મને શુભ શુભ ક્રિયા અટતી નથી એમ માનીને માણા આત્મજ્ઞાનને બળે પડે નહીં, અને હું વાંધો છે કાંઈક અધર્મ થઈ જાય છે તો ભગવાન કલ્યાણકારી છે એવો ખોટું મહિમાનું બળ લઈને પણ માણા જેનો મહિમા લીધો એની જ આજ્ઞા લોપવા કોઈ દી તૈયાર થાય નહીં. જો આ પકડાઈ ગયું હોય તો કે કાંઈક આડોળો થાય તો ભગવાન કુરાજી થાય, આટલી વાત મગજમાં રાખવી. પણ ઘણા માણસોને ભગવાનનો ક્યારેય કોઈ ડર જ લાગતો નથી, પછી એવા દુઃખ આવે છે ને, એવો રોવે છે ને, એવો કૂટાય છે, ન પૂછો વાત. માટે પરમેશ્વરથી ડરે અને દુનિયામાં કોઈથી ડરવાનું રહેતું નથી, પણ ભગવાનથી જીવ ક્યારેક જરાય ડરતો નથી, બેફામ થઈ જાય છે. હવે આપણે ભગવાનની આજ્ઞામાં રહેવું જ હોય તો એના માટેનો ઉપાય શું? તો કહ્યું કે તમે પાકે પાયે સમજો કે મારી આજ્ઞા જો લોપશો તો હું જરૂર તમારા ઉપર કુરાજી થઈશ, તો મારી આજ્ઞા તમે પાળી શકો એમ ભગવાન કહે છે. અને નિષ્કામ સ્વામીએ સાર સિદ્ધિમાં કહ્યું કે એવા જન્મમાં ધર્મ રહે. કોનામાં ધર્મ રહે? તો કે એવા જન્મમાં ધર્મ રહે જે મહાત્મય જાણે મહારાજનું, મહા મોંઘો મેળાપ જેનો ક્યાંથી થાય શિરતાજનું. જે ભગવાનનું માહાત્મ્ય જાણે કે આવા મોટા મહારાજ અક્ષરધામના અધિપતિ સૌના શિરતા જેનો ક્યાંથી મેળા પરે એની આજ્ઞા મને હોય ક્યાંથી, આમ સમજે એ માણસને આજ્ઞા પાળવાનો ઉમંગ રહે છે. અને એવા જ માણસમાં ધર્મ રહે છે અને જેનામાં ધર્મ રહે છે એનામાં જ ભક્તિ રહે છે અને એને જ ત્યાં ઘનશ્યામનું પ્રાગટ્ય થાય છે અથવા ભગવાન મળે છે, કલ્યાણ થાય છે. હવે એક વાત સ્પષ્ટ કરી નાખી કે ધર્મવાળો કોને જાણવો, ધર્મવાળાનું લક્ષણ શું, એ પ્રશ્નનો ઉત્તર પણ શ્રી હરિએ વચનાવતમાં કર્યો છે. વચનાવત અંતના આઠમામાં મહારાજ એવું કહ્યું, જેને સર્વ ઇન્દ્રિયોને જીતીને વશ કર્યા હોય તેને જ વૈરાગ્યવાળો અને ધર્મવાળો જાણવો. સાંભળજો, હું અને તમે આપણને વૈરાગ્યવાળા ધર્મવાળા માની લેવી એને લઈને કાંઈ ધર્મવાળા વૈરાગ્યવાળા નથી થઈ જતા, એના કાંઈક લક્ષણો છે. સર્વ ઇન્દ્રિયોને વશ કર્યા હોય એ જ વૈરાગ્યવાળો અને ધર્મવાળો છે, પણ જેના ઇન્દ્રિયો વશ ન થયા હોય તેને વૈરાગ્યવાળો અને ધર્મવાળો જાણી ન લેવો પોતાને બીજાને. અને જે વૈરાગ્યવાન ને ધર્મવાળો હોય તેને તો સર્વે ઇન્દ્રિયો નિયમમાં હોય ને તે સદાય સુખ્યો હોય. બાપા છાશવારે ઇન્દ્રિયો ગાંઠે નહીં, મન ગાંઠે નહીં, ન કરવાનું થઈ જાય અને પછી દુઃખ ને પસ્તાવો રહ્યા કરતો હોય તો હેના ધર્મવાળા ને હેના વૈરાગ્યવાળા શું છે આ બધું? આપણે આપણું આપણા દિલમાં ભગવાનને સાક્ષી રાખીને હંમેશા સ્પષ્ટ ચોખા રહેવું જોઈએ તો ભગવાન રાજી થાય. કાંઈક આજ્ઞા લોપાય તોય માફી માગી લઈએ તો ભગવાન રાજી રહે, નહીતર તો ડીંડે ડીંડ આલે. હું વૈરાગ્યવાળો હું ધર્મવાળો ઠેકાણું કાંઈ ન હોય તો, સમજાણું. અને દત્તાત્રેય એવું કહેતા હતા કે જેની બુદ્ધિ સ્વધર્મથી ચલિત થઈ નથી એવો પુરુષ પરમાત્માને પામે છે. લ્યો હવે મનમુખી વર્તન કરવાથી કેવા ફળ મળે છે તે સતાનંદ સ્વામીએ કહ્યું છે, ભાગવતમાં પણ છે એ આપણે જાણીએ. પ્રથમ ભાગવતનું, કામ ક્રોધ લોભાદ્યંત શત્રુ વશતયા યથેષ્ટાચારણે તુ બ્રહ્મ વિદામ વશિષ્ઠાદિ નામપી તિર્યગ યોનિ પ્રાપ્તિ આદિ અનર્થાપત્તિ શ્રૂયતે. ભાગવતની અંદર આ વાત લખી છે, કામ ક્રોધ લોભ આદિ અંતઃશત્રુને વશ થવાથી અને એને લઈને મન ફાવે એવું આચરણ કરવાથી બ્રહ્મજ્ઞાની એવા વશિષ્ઠ વગેરેને પણ પશુયોની પક્ષીઓની પ્રાપ્ત થઈતી એવી મોટી એને અનર્થની આપત્તિ થઈતી એ સંભળાય છે, ભાગવતમાં સંભળાય છે. ત્રૈશંકવો હરિચંદ્રો વિશ્વામિત્ર વશિષ્ઠયો યન્નિમિત મભૂત યુદ્ધમ પક્ષીણોર બહુવાર્ષિક્યમ, અર્થાત અંતઃશત્રુ વસાત બ્રહ્મવિદામપી, અંતઃશત્રુને કારણે બ્રહ્મવિદ માણસોને પણ અર્થાત ત્રિશંકુના પુત્ર હરિચંદ્ર રાજાના નિમિત્તે વિશ્વામિત્રને અને વશિષ્ઠને પક્ષીના રૂપે ઘણા વર્ષ સુધી લડાઈ થઈ હતી. બોલો, માટે અંતઃશત્રુ ઇન્દ્રિયોને આધીનપણું જ્યાં સુધી છે ત્યાં સુધી કોઈ સદા સુખી રહી શકતો નથી, અને સદા સુખી જે નથી તે ધર્મવાળોય નથી ને વૈરાગવાળોય નથી. આ વાત સમજવાની છે. હવે છેલ્લી વાત ધ્યાનમાં લેજો. હવે આપણે એ બાબત જોઈએ છીએ કે ખરેખર આત્મનિષ્ઠા હોય, પોતાને બ્રહ્મરૂપ માનતો હોય અને ભગવાનને જ વાસ્તવિક કરતા માનતો હોય જેમાં દંભનો લેશ ન હોય અને શાસ્ત્રના જ્ઞાનને સદગુરુ થકી યથાર્થ સમજતો હોય આવા માણસને દેશ કાળાદિકે યા તો પરમેશ્વરની ઈચ્છાથી કોઈના કલ્યાણ માટે કાંઈક ધર્મ વિરુદ્ધ લોક વિરુદ્ધ વર્તાય હોય તો તેને ખરેખર કોઈ પાપ લાગતું નથી. એ પણ સત્ય છે, શાસ્ત્રમાં જ લખ્યું છે કે એવાને કોઈ પાપ લાગતું નથી. પણ એમ કહીને વળી સતાનંદ સ્વામી આગળ લખ્યું, કિંચ તેમ છતાં જ્ઞાન નિષ્ઠાવતામ ફલાંતરાપેક્ષા રહિતત્વેપી જનસંગ્રહાર્થમપી સદ્ધર્માચરણમેવ યુક્તમ નતુ દુરાચારઃ. આવા જેને પાપ ન લાગે એવા મોટા પુરુષ આત્મનિષ્ઠ પુરુષે પણ એમને કોઈ ફળ નથી લાગતું, વાત સાચી. પરંતુ બીજા માણસોના ભલા માટે એમણે પણ ધર્માચરણ કરવું જ યુક્ત છે, એ જ હિતકર છે, દુરાચાર હિતકર નથી. શું કામ? તો કે ગીતાજીમાં કહ્યું છે, યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદ એવેતરો જન. આ દુનિયામાં જે જે શ્રેષ્ઠ અને મોટા માણસો આચરણ કરે છે એનું જોઈને બીજા બધા એવું આચરણ કરે છે, માટે મોટાએ બીજાના ભલા માટે પણ પોતાને ભલે કર્મ ફળ ન લાગે એવું હોય તો પણ સદાચાર યુક્ત રહેવું, દુરાચાર નહીં કરવો. અને ગીતામાં બીજી એક વાત લખી છે કે ન બુદ્ધિ ભેદમ જન્ય અજ્ઞાનામ કર્મ સંગી નામ જોશે સર્વ કર્માણી વિદ્વાન યુક્ત સમાચરેત. જ્ઞાની પુરુષે શાસ્ત્ર વિહિત કર્મોમાં આસક્તિ વાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા કરવો જોઈએ નહીં. ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને કે જો અર્જુન, હું બધા જ ધર્મ નિયમ ને કર્મ પાળું છું, કેમ જે જ્ઞાની પુરુષોએ શાસ્ત્રવિહિત કર્મમાં આસક્તિ વાળા એવા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ પેદા કરવો જોઈએ નહીં, પરંતુ સ્વયં શાસ્ત્રવિહિત બધા જ કર્મોને સારી રીતે કરીને તેમની પાસે પણ તે રીતે જ કર્મ કરાવવા જોઈએ. આ દુનિયામાં એવો રિવાજ છે, મોટા કરે એમાં બીજા બધા કરે, માટે મોટાએ વ્યવસ્થિત રહેવું જોઈએ જેથી કરીને એમનું જીવન જોઈને જ બધાને ઉપદેશ મળી જાય, કહેવું ન પડે અને હવ સારી રીતે વર્તે. અને એ વાત ભાગવતમાં પણ લખી છે, યદ્યત શિષ્યાચરિતમ તત્તદ અનુવર્તતે લોકઃ, અર્થાત જેમ જેમ મોટા માણસો જે જે કરે છે તે તે અનુસારે બીજા લોકો પણ એને અનુસરે છે. અને ગતાનુગતિકો લોકઃ, માણસો જાજા બધા એકબીજાનું જોઈને આચરણ કરવાની ટેવવાળા જ છે, આખી દુનિયા એમ જ છે, સમજીને કર્મ કરનારા બહુ ઓછા છે. યદા તો નિર્વિકલ્પ સમાધિ પકવાતા વશાત, હવે છેલ્લી આ વાત છે, યદા તો નિર્વિકલ્પ સમાધિ પકવતા વશાત દેહ વિસ્મૃતિર ભવે તદા તો અવ્યવસ્થિત આચરણે પી ન દોષ. હવે કે છે કે જો ભાઈ આ બધી વાત કરી, પરંતુ નિર્વિકલ્પ સમાધિની કોઈને અતિ પક્વ દશા પ્રાપ્ત થઈ હોય અને દેહની વિસ્મૃતિ થઈ ગઈ હોય ત્યારે તો તેને ગમે તેવું અવ્યવસ્થિત આચરણ થાય તો પણ કોઈ દોષ લાગતો નથી, કેમ જે એમની સ્થિતિ દેહ પરની છે, માટે એમાં ક્યારેય કોઈ દોષ કોઈએ કલ્પાય નહીં. બાકી બીજાએ બધાએ હવે સાવધાન રહેવું તો ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. માટે આ 28મો શ્લોક આ રીતે આપણે સમજ્યા. વાલા ભક્તો, હવે આજની દિવાળીનો રૂડો ઉત્સવ આરતી વગેરે આપણે લેશું. બહુ સરસ. જે પ્રકાશે લાંચ લીધી નહીં એ પ્રકાશ, એટલે કે બાલુભાઈ મુંબઈ સાવલિયા એમનો દીકરો અત્યારે આવ્યો છે તો પ્રકાશ અહીં આવે, તે દિવસે હતો નહીં. પ્રકાશને આપણે બિરદાવીએ કે આપણા બાળમંડળ યુવા મંડળમાં સંચાલકો દ્વારા રૂઢા સંસ્કાર શીખીને ઘણા બધા પ્રલોભનમાં પણ તેઓ શિક્ષાપત્રીની આજ્ઞામાંથી ચલિત થતા નથી. ધન્ય છે આવા આપણા સત્સંગી નવ યુવાનોને. ધન્ય પ્રકાશ, તને લે જમ પેંડો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન
જય. સદગુરુ સ્વામી પ્રભુ જય. સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ. સહજાનંદ દયાળુ બળવંત બહુ ચરણ સરોજ તમારા.
સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજ.